कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नितिनामिने नमस्ते सरस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम
भज दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम
भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम
भज दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम
रघुनंदयानंद कंद कौशल कंद दशरथ नंदनम रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम
तिलक चारु दारु अंग विभूषण शिर मुकुट कुंडल तिलक चारु दारु अंग विभूषण
शिर मुकुट कुंडल तिलक चारु दारु अंग विभूषण
शिर मुकुट कुंडल तिलक चारु उदार अंग विभूषण
भाजानु भुज शर चाप धर संग्राम जित कर दूषण चंद्र कृपाल भज मन हरण भव भय दारुणम
राम चंद्र कृपाल भज मन हरण भव भय दारुणम
शंकर शेष मुनि मनरंजनम
इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम
इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम
इति वदति तुलसी
कंजनिवास दुर्गा मादि खल दल गंजनम
हमारदय कंजनिवास दुर्गा मादि खल दल गंजनम
श्री राम चंद्र कृपा कालु भज मन हरण भव भय दारुण जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन
यशोदनन्दन व्रज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन
Thank you.
वासुदेवाय
भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम्। देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नष्ट किम्। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्द गो कुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्णा हरे कृष्णा कृष्णा हरे 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 राम हरे राम 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 हरे कदापि वसनं चलखेलनोथ धन्याति धन्यपवने न कृतार्थमाने। योगीन्द्र दुर्गमगति मधुसूदनोऽपि तस्या नमोऽस्तु ऋषभा नो भुवो दिशे वंशी विभूषित सत करा नवनीरदाभा पीतांबर अरुण बिन बफल धरोष्ठा पूर्णेन्दु सुंदर मुखा अरविंद नेत्रा कृष्णात् परम किमपि त्वहं न जाने। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। सर्वप्रथम स्वागत है आप सर्व भक्तों श्रीमद भागवत सप्ताह ना तृतीय सत्र में। अंतरराष्ट्रीय कृष्ण भावनामृत संघ इस्कॉन तरफ थी आप सर्व भागवत रसिक भक्तों वैष्णवो अने अहीं उपस्थित जे मेहमानो छे इस्कॉन संस्था द्वारा आप सर्व भक्तों नुं हार्दिक स्वागत करीए छीए। गत सत्र में भगवानना गुणोना विषय में ब्रह्माजी भगवान ने स्तुति करी रिया छे। जो कथा जारे आपणे सांभळता होय तो कम से कम ई कथा नी जे लिंक छे ई आपणा मगज में होवी जोईए के सौथी पहला दुर्वासा जीना श्राप ना कारणे देवताओने स्वर्ग छोड़वू पड्यू। स्वर्ग छोड़ी अने देवताओथी जारे कोई निर्णय न थयो त्यारे बधा ब्रह्माजीनी शरण में गया। ब्रह्माजीनी शरण में गया ब्रह्माजीए कीधु के मारु शरण लेवाथी काई नहीं थाय पण तमे बधा जेना अवतारना अंशनी कला छो ई व्यक्तिना शरण में जावू पड़शे। तो भगवानना अवतार छे गर्भदक्षाई विष्णु અને ગર્ભોદકશાહી વિષ્ણુના અંશ છે બ્રહ્માજી। ગર્ભોદકશાહી વિષ્ણુથી બ્રહ્માજી પ્રકટ થયા અને ઈ બ્રહ્માજીની કલા છે મરીચી અને ઈ મરીચી ઋષિના પુત્ર થયા કશ્યપજી। આ અસુર અને દેવતાઓ બંને કશ્યપજીની સંતાન છે। કશ્યપ અને દીતિથી અસુરોનું પ્રાગટ્ય થયું અને કશ્યપ અને અદિતિથી દેવતાઓનું પ્રાગટ્ય થયું અને અદિતિના એ પુત્ર આદિત્યોના નામે પ્રગટ થયા। શાસ્ત્રની અંદર 12 આદિત્યોનું વર્ણન કરવામાં આવ્યું છે એમાં 12મા નંબરના આદિત્ય છે ભગવાન વામન, જેણે ઇન્દ્રને બચાવવા માટે દ્વાદશ આદિત્ય 12મા આદિત્ય તરીકે અદિતિના ગર્ભથી એણે જન્મ લીધો। તો બધા દેવતાઓ જ્યારે બ્રહ્માજી અને શિવજીને સાથે લઈ ક્ષીર સમુદ્રના તટ ઉપર ગયા તો ક્ષીર સમુદ્રના તટ ઉપર ગયા શ્રીધર સ્વામી લખે છે કે બ્રહ્માજીને તે ડાયરેક્ટ અધિકાર નથી ભગવાનના ધામમાં જવાનો। તો બ્રહ્માજીએ બધા દેવતાઓને કીધું અહીંયા ક્ષીર સમુદ્રના તટ ઉપર બેસો, ભગવાનને જો પ્રકટ કરવા હોય તો પ્રાર્થના કરવી પડશે, સ્તુતિ કરવી પડશે, કારણ સ્તુતિ કે પ્રાર્થના કર્યા વગર ભગવાન ક્યારેય પ્રગટ નથી થતા। વિશ્વ ઇતિહાસ સાક્ષી છે ભક્તો કે મહેતા નરસિંહ તે જ્યારે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને પ્રગટ કરાવવા હોય તો એણે તે કેદાર રાગ ગાવો પડતો, કારણ કે સ્તુતિ કર્યા વગર ભગવાન આપોઆપ ક્યારેય પ્રગટ થતા નથી। બ્રહ્માજી એક બહુ સુંદર ઉપદેશ અહીંયા પ્રગટ કરે છે કે મંદિરોની અંદર જઈ અને જે વિગ્રહનું દર્શન કરીએ છીએ આપણે, એ વિગ્રહની આગળ જઈને સ્તુતિ કરવી જોઈએ. કેવી સ્તુતિ કરવી જોઈએ? તો કહે છે, એ સ્તુતિમાં ભગવાનના ગુણોનું વર્ણન હોવું જોઈએ. ભગવાનમાં જે ગુણ છે, એ જ ગુણોને ભગવાનની સામે ગાવાથી ભગવાન પ્રસન્ન થાય છે. એટલા માટે એ બ્રહ્માજીની સ્તુતિના પ્રથમ શ્લોકની કંઈક વ્યાખ્યા આપણે ગયા સત્રમાં શ્રવણ કરી હતી કે બ્રહ્માજી જેને પ્રાર્થના કરે છે એ ભગવાન કેવા છે. મેં તમને કાલે કીધું હતું કે આ સંસારનો સૌથી મોટો પ્રશ્ન એ ઉભો છે, ભગવાન કોણ છે? બધાને ખબર છે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ, આ બધા લોકો જાણે છે. પણ એક સનાતન પ્રશ્ન ઉભો છે, ભગવાન કોણ છે? આ ભાગવત જે છે ને, એ ભગવાનનું દર્શન કરાવે છે. વૃંદાવનના આચાર્યો આ ભાગવતને બોલતે ઠાકુર કહે છે. શું કામ કહે છે જાણો છો? એક તો જો કોઈ વ્યક્તિ ભાગવતને વાંચે તો આ ભાગવત એને એવું બતાવે કે તમે આવા છો, હે ને, અરીસામાં જાઓ એટલે તમે જેવા હોવ એવા દેખાવો. અને બીજું, આ ભાગવત જે છે, આ ભાગવત રૂપી દર્પણ જે છે, એ ભગવાનના દર્શન કરાવે છે. ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, કેવી રીતે ભગવાનને બોલાવાય તો ભગવાન આપણી સામે પ્રકટ થાય, એ રસ્તો આ ભાગવત બતાવે છે. ભાગવતમાં અનેક જગ્યાએ બ્રહ્માજી સ્તુતિ કરે છે, શિવજી સ્તુતિ કરે છે, સુખદેવ ગોસ્વામી સ્તુતિ કરે છે, સ્વર્ગના અન્ય અન્ય દેવતાઓની સ્તુતિઓ છે ભક્તો. પણ એ બધી સ્તુતિ કેવલ ભગવાન વિષ્ણુ નારાયણ માટે છે. જો કોઈ આ સંસારમાં બીજા ભગવાન હોત, કૃષ્ણ કે નારાયણ સિવાય જો કોઈ ભગવાન બીજું હોત, તો સુખદેવ ગોસ્વામીએ એકાદ વખત ભાગવતમાં ક્યાંક એની સ્તુતિ કરી હોત. સુખદેવ ગોસ્વામી એ જ કથા બોલ્યા છે, એ કથા યા તો કૃષ્ણની હશે, યા તો એ કૃષ્ણના જે એક્સપાન્શન અવતાર છે એવા ભગવાન નારાયણની હશે, અને અથવા તો એ જ નારાયણથી પ્રકટ થયેલા રામ, નરસિંહ કે વરાહની કથા આ ભાગવતમાં આપવામાં આવી છે. તો ભગવાન કોણ છે એ પ્રશ્ન જો આપણા મનમાં હોય તો ભાગવત અને ગીતા ખોલીને તમે જોઈ શકો છો કે આ સંસારમાં ઋષિ મુનિઓ, દેવતાઓ, ત્યાં સુધી કે આપણને બધાને અને આ સૃષ્ટિને પ્રકટ કરવા વાળા બ્રહ્માજી, શિવજી કોને ભગવાન માને છે. એ રીતે એક સ્વરે કહે છે, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ સંસારની અંદર જો કોઈ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન હોય તો એ માત્ર ને માત્ર કૃષ્ણ છે, એની સિવાય બીજું કોઈ નથી. તો મનમાં પ્રશ્ન થાય, રામ, નરસિંહ, વરાહ આ બધું શું છે? આ બધા યા તો એના અવતારો છે, એના અંશાવતાર છે, કોઈ કલા અવતાર છે, કોઈ ગુણાવતાર છે, કોઈ મનવંતર અવતાર છે. પણ પૂર્ણ ભગવાનની જે વાત કરવામાં આવે કે જેનાથી ઉપર કોઈ નથી, તો એ કૃષ્ણ સિવાય બીજું કોઈ નથી. કારણ સંસારમાં કદાચ આપણને કોઈ ઊંઠા ભણાવતું હોય કે ના ના, ભગવાન કૃષ્ણ નથી, ભગવાન આ છે, ભગવાન ઓલા છે. વૈદિક સાહિત્ય જે છે, વૈદિક શાસ્ત્ર જે છે, એ કૃષ્ણ સિવાય બીજા કોઈની સત્તાનો સ્વીકાર નથી કરતું. એટલા માટે બુદ્ધિમાન વ્યક્તિ જે છે, એ કૃષ્ણની ભક્તિ કરે, અથવા તો એ કૃષ્ણના જે અવતાર છે, ભગવાન રામ, વામનદેવ, નરસિંહદેવ, આની ભક્તિ કરે. પણ આને છોડી અને સંસારમાં કોઈ ભગવાન નથી, કારણ કે ભગવાનના જેટલા જેટલા અવતાર આવવાના હોય એ બધા પહેલેથી વેદોમાં લખ્યા હોય. બ્રહ્માજી પહેલેથી નોટ કરી રાખે છે કે આ સમયે ભગવાનનો આ અવતાર થવાનો છે. જો તમારે એ બધા અવતારો વિશે જાણવું હોય તો તમે વેદમાં આ બધા અવતારોનું વર્ણન જોઈ શકો છો. એટલા માટે જ્યારે પણ સંસારમાં ભગવાનનો સ્વીકાર કરવાનો હોય ત્યારે કોઈ દિવસ કોઈની વાતમાં આવ્યા વગર શાસ્ત્રનું પ્રમાણ લેવું પડશે. કારણ આજે પાખંડી ગુરુઓ એટલા બધા વધી ગયા છે, ગુરુની શરણમાં જઈને પૂછો, ગુરુદેવ એક પ્રશ્ન છે મનમાં, ભગવાન કોણ છે એ સમજાતો નથી. ગુરુ કે લે, હું જ છું. અમુક શિષ્યો નાન્યન બહેર રાખે, અને આગળ જતા કોઈ ગુરુ હોય તો એ પરંપરામાં બીજા ગુરુ બતાવે કે મારા ગુરુના ગુરુ છે ને એ ભગવાન હતા. એ વાત અત્યારે પણ થોડા સમય પહેલા મારે સંખેડા કથા હતી તો ન્યા એક સંપ્રદાયનું સેન્ટર હતું બાજુમાં, અમે ગયા પછી એક બહુ મોટો ફોટો લગાવ્યો હતો, એમાં વાળ સફેદ થઈ ગયેલા મારી જેમ, અને 75 વર્ષની ઉંમર હશે એ દાદાની. પછી સેન્ટરમાં બેઠા, આત્માની પરમાત્માની ઘણી ચર્ચાઓ થઈ. પછી મેં પૂછ્યું, આ ફોટો કોનો છે? એ કે તમને ખબર નથી, આ ભગવાન છે. રજા ભગવાન છે? એ કે હા, 75 વર્ષથી આ પૃથ્વી ઉપર ગુપ્ત રૂપમાં રહે છે. મેં કીધું સુરતમાં મોકલો ને, બહુ માથાકૂટ છે. ગુપ્ત રૂપમાં શું કામ રહે છે? ભગવાન છે તો સામે લાવો એટલે આ દુનિયાનું કલ્યાણ થાય. કારણ કે ભગવાન અવતાર લે છે તો કલ્યાણ કરવા માટે ને. શું કામ અવતાર લે છે ભગવાન? સંસારના જીવોને આનંદ આપવા માટે. ભગવાન હોય ને 75 વર્ષથી સાના માના છુપાઈને રહેતા હોય તો એ તો એને ધામમાં નથી રહેતા. અહીંયા શું જરૂર હતી? પણ અનેક અનેક રીતે વ્યક્તિઓને મૂર્ખ બનાવવામાં આવે છે. એટલા માટે આ બ્રહ્માજી જેવી જે ઓથોરિટી છે, જે પ્રમાણિત સત્તા છે, એ બ્રહ્માજી આપણને બતાવે છે ભગવાન કેવા હોય, એના ગુણ કેવા હોય. આ લીલા અને કથાઓથી ખબર પડે ભગવાન કોને કહેવાય. એટલા માટે પ્રથમ શ્લોકમાં બહુ સુંદર સ્તુતિ બ્રહ્માજી કહી રહ્યા છે.
અવિક્રિયમ સત્યમનંતમાધ્યમ ગુહાશયં નિષ્કલમ પ્રતર્ક્યમ મનોગ્રયાનં વચસા નિરુક્તમ નમામહે દેવવરમ વરે.
બ્રહ્માજી કહે છે નમામહે, હે ઈશ્વર, કહે છે દેવ વરમ વરેણ્યમ. બ્રહ્માજી કહે છે હે પ્રભુ, હું તમને પ્રણામ કરું છું, તમે કેવા છો? તો કહે છે દેવ વરમ. દેવ વરમ નો અર્થ છે કે હે ભગવાન, તમારી સમાન કોઈ નથી, અર્થાત તમારી તુલના કોઈની સાથે કરી ન શકાય. ભગવાન એકો અદ્વિતીય છે. કોઈ વ્યક્તિને પૂછવામાં આવે ભગવાન કેવા, ભગવાન સ્ત્રી છે કે પુરુષ છે, ત્યારે બ્રહ્માજી કહે છે દેવ વરમ, ભગવાન સ્ત્રી નથી અને ભગવાન પુરુષે નથી. નથી ભગવાન દેવતા, નથી કોઈ ગંધર્વ, ભગવાન ભગવાન છે. એટલે આ વાક્ય સમજાય તો ખબર પડે ભગવાન કોણ છે. ભગવાન સ્ત્રી નથી, પુરુષ નથી, મનુષ્ય નથી, દેવતા નથી, ગંધર્વ નથી, નપુંસક નથી, ભગવાન ઈ ભગવાન છે, એકો અદ્વિતીય, એની સમાન બીજું કોઈ છે નહીં, આ ભગવાન છે. અને કહે છે નમામહે દેવ વરમ વરેણ્યમ, અને તમારું અમે વરણ કરીએ છીએ, અર્થાત અમે તમને ભગવાન માનવી છીએ. આ બ્રહ્માજી કહે છે. અને વાસ્તવિકતા છે ભક્તો, સંસારની અંદર જો કોઈનું વરણ કરવું હોય, જીવનમાં કોઈને સ્થાન આપવું હોય, તો એ માત્ર ને માત્ર ભગવાન છે. કયા ભગવાન? જેની સ્તુતિ બ્રહ્માજી કરી રહ્યા છે. અવિક્રિયમ સત્યમ અનંતમ આદ્યમ, આ બધા શબ્દોની વ્યાખ્યા આપણે ગઈકાલે કરી ચુક્યા છીએ, પણ આમાં એક વ્યાખ્યા બાકી રહી ગઈ હતી અને એ છે સત્યમ. સત્યમ શબ્દનો અર્થ છે જે ત્રિકાળ સત્ય છે, પહેલા હતા, અત્યારે છે અને ભવિષ્યમાં એ જ ભગવાન રહેવાના છે. ધ્રુવ મહારાજના પ્રસંગમાં, પ્રહલાદ મહારાજના પ્રસંગમાં તમે જોઈ શકો કે લાખો લાખો વર્ષો પહેલા ભક્તો કૃષ્ણની જ ભક્તિ કરતા હતા, ભગવાનના ધામને પ્રાપ્ત કરતા હતા. વર્તમાન સમયમાં લોકો કૃષ્ણની જ ભક્તિ કરે છે અને ભગવાનની પ્રાપ્તિ કરે છે, અને ભવિષ્યમાં તે કૃષ્ણ જ ભગવાન રહેવાના છે અને એનાથી જ ભગવાનનું ધામ મળવાનું છે. કારણ કે મુક્તિ આપવી એ સંસારના બીજા કોઈ જીવોનું કાર્ય નથી, એટલા માટે કૃષ્ણ કહે છે કે યદ ગત્વા ન નિવર્તંતે તદ ધામ પરમમાં, મારું ઈ ધામ છે કે આ સંસારનો જીવ એક વખત ઈ ધામમાં પ્રવેશ કરે પછી અહીંયા ક્યારેય પાછો આવતો નથી. આવું ગીતામાં કૃષ્ણે કીધું છે. એટલા માટે સત્યમ છે, અનાદિકાળથી નવયુવાન છે અને કાળ જે છે એના સ્વરૂપને ક્યારેય બાધિત નથી કરી શકતો. જેમ આપણા આપણા શરીરમાંથી રોજ આયુષ્ય કપાતું જાય છે, એક દિવસ પૂરો થાય આપણા શરીરમાંથી 24 કલાક બાદ થઈ જાય, વળી પાછો બીજા દિવસે સૂર્ય ઉગે, 24 કલાક આપણા જીવનમાંથી કાપી નાખવામાં આવે. પણ ભગવાનના ઉપર કાળનો પ્રભાવ ચાલતો નથી. કાલે તમે સાંભળ્યું, ભગવાન ક્યારેય વૃદ્ધ થતા નથી. એટલા માટે કહે છે કે નિશ્ચિત રૂપે ભગવાન માટે આ સંસારની કોઈ પણ વસ્તુ છોડવી હોય તો એને છોડી શકાય, પણ ભગવાનને ક્યારેય ન છોડવા જોઈએ. જો કથાની અંદર આપણે વાર્તા બહુ સાંભળી, ભાગવતી ખાલી ચરિત્ર નથી, ભાગવતની અંદર જે સ્તુતિઓ આપવામાં આવી છે, જે તત્વ આપવામાં આવ્યું છે આ સંસારના લોકોએ અને આ સંસારના જે ભક્ત નથી એવા વક્તાઓએ આ વિભાગને સ્પર્શ જ નથી કર્યો ક્યારેય. વાર્તા કરે અને વાર્તા કરતા કરતા ખૂટી જાય તો આ ગાવા વગાડવા વાળા હોય એને કે વગાડો ગડ, એને ટાઈમ પાસ, કથાઓમાં ટાઈમ પાસ થાય છે. અને આ મારી વાત જો તમને ખોટી લાગતી હોય તો તમે આસ્થા અને સંસ્કાર જેવી ચેનલો ઉપર જોઈ લેજો ઘરે જઈને, કે ભાગવતનું જે તત્વશીલ પ્રભુપાદજીએ પ્રગટ કર્યું છે આ તત્વ સંસારના કોઈ લોકોએ નથી આપ્યું. બસ કથાના નામે લોકોની જે ભાવુકતા છે એ ભાવુકતાને પકડવાનો પ્રયાસ કરે. અને ભાવુક લોકો, ના ના મહારાજ કથા તો બાકી કરે હો, કેવી કથા, રોવરાવી દે બધાને. એટલે બધાને રોવરાવે એટલે કથા હારી થઈ ગઈ એમ? તત્વ સમજવાનું છે કથાની અંદરથી ભક્તો. અને આવી બધી સ્તુતિ આવે ત્યારે એ લોકો શું બોલે ખબર? એ બ્રહ્માજી બધાને લઈ ક્ષીર સમુદ્રના તટે ગયા અને ન્યા જઈને ભગવાનને સ્તુતિ કરી, ભગવાન પ્રગટ થયા અને સમુદ્ર મંથન કરાવ્યું. બોલો જય શ્રી કૃષ્ણ. પણ જો તત્વને નહીં સમજવામાં આવે તો ભગવાનને ક્યારેય નહીં સમજી શકાય. માની લો આપણે બધા અહીંયા બેઠા છીએ અને હમણાં કોઈ કૃષ્ણ સાક્ષાત ભગવાન અહીંયા પ્રગટ થાય તો એ બધા લોકો આ તો ડ્રામા વાળા હશે. કારણ કે જ્યાં સુધી ભગવાનના ગુણને સાંભળ્યા નથી તો ખબર કેમ પડશે આ ભગવાન છે? ઈ બ્રહ્માજી કહે છે અવિક્રિયમ, ભગવાનના શરીરમાં એકય ખાડો નથી, એકય કાપો નથી. હે ને, આપણને કઈક વાગે તો ત્યાં દાગ રહી જાય. એટલે સાંભળ્યું, અવિક્રિયમ, ભગવાનમાં કોઈ વિકાર નથી. નવયૌવનમ, સત્યમ, ત્રિકાળ સત્ય રહે છે એ ભગવાન. અને એવા ભગવાનના વિષયમાં જ્યારે કથા સાંભળવામાં આવે ત્યારે આ જીવ વાસ્તવિક સુખને પ્રાપ્ત કરે છે. એવું માનવાની જરૂર નથી પૈસાથી સુખ મળે. પૈસાથી જો સુખ મળતું હોત ને તો પરીક્ષિત સુખદેવ ગોસ્વામીને મહેલે બોલાવે ત્યાં હસ્તિનાપુરમાં, બધું છોડીને ગંગાના તટ ઉપર ન જાત. સુખ જો પૈસામાં હોત તો એ ભૂમંડળનું ચક્રવર્તી રાજ્ય છોડી અને ભરત મહારાજ જંગલમાં ન ગયા હોત, ઘરે ભજન કરતા હોત. સત્ય એ છે ભક્તો, ભગવાનને પકડવા માટે સંસારને છોડવો જ રહ્યો. અને જો તમે મિક્સિંગ કરવા જાઓ, ના ના ધંધો કરવી ભક્તિ કરશો સંભવ નથી ક્યારે. હા, તમારી કઈક પ્રગતિ થશે, સુખ મળશે, પણ જે પૂર્ણ ફળ મળવું જોઈએ એ પ્રાપ્ત નહીં થાય. કારણ સંસારના મોટા મોટા રાજાઓ ત્યાં સુધી ચક્રવર્તી સમ્રાટ, એક બે દેશના નહીં આખી પૃથ્વીના નહીં ભૂમંડળના જે રાજાઓ હતા એવા પ્રિયવ્રત મહારાજ ભગવાન માટે એ ભૂમંડળનું રાજ્ય છોડી અને વનમાં તપસ્યા કરવા માટે જાય છે. કેમ લાગે છે, એ લોકો ગાંડા હતા કે આપણી કરતા બુદ્ધિમાન હતા? અને આપણી પાસે છે શું એ વિચારો. વધી વધીને સુરતમાં 5-6 બેડરૂમ વાળો એક મોટો બંગલો હશે અને જનરલ લોકોને 2 બેડરૂમ હોલ કિચન. અને એ 2 બેડરૂમ હોલ કિચન ને સાચવવામાં એટલા મથે છે, એટલા મથે છે કે ભગવાનની કથા સાંભળવાનો ટાઈમ નથી રહેતો. બોલો, હવે આમાં રાજા હોય તો શું કરે? આ પરીક્ષિત મહારાજ ને જે વહીવટ હતો, આવડો વહીવટ જો આપણે હોય તો આપણે શું કરવી? એક નાનું એવું પરિવાર ચાર પાંચ જણાનું સંભાળવામાં આપણું જીવન વયું જાય છે આખું. બહુ સુંદર એક પ્રસંગ ચૈતન્ય ચરિતામૃતમાં આવ્યો છે કે ભગવાનની પ્રાપ્તિ માટે કોઈ પણ વસ્તુ છોડવી જોઈએ અને ભગવાનની કથા મળતી હોય ત્યારે તો રાજાનું સિંહાસન છોડવું પડે તો એ છોડી દેવું જોઈએ. તો ચૈતન્ય મહાપ્રભુ જ્યારે ગોદાવરીના તટ ઉપર હતા દક્ષિણ ભારતમાં, એ સમયે ચૈતન્ય મહાપ્રભુને ખબર પડી કે ગોદાવરીના તટ ઉપર રાય રામાનંદજી આવ્યા છે. મહાપ્રભુને થયું કે રાય રામાનંદજી ભગવાનના બહુ શુદ્ધ ભક્ત છે, મહાન વૈષ્ણવ છે, અને એમની સંગતિ માટે એમના મુખેથી કૃષ્ણ કથા મારે સાંભળવી છે. મહાપ્રભુ રોજ સાંજે રાય રામાનંદજી પાસેથી કથા સાંભળવા જતા. 6-7 દિવસનો સમય વીત્યો અને એક દિવસ રાય રામાનંદજીએ કીધું કે હે પ્રભુ, હરે કૃષ્ણ, રાય રામાનંદજીએ ચૈતન્ય મહાપ્રભુને કીધું કે હવે હું રજા લઉં છું તમારી પાસેથી. મહાપ્રભુએ કીધું કેમ? એ કે બસ હવે હું રાજ્યના કામકાજમાં એટલો બધો ફસાઈ ચૂક્યો છું, રાજ્યના કામકાજમાં એટલો બધો હું ઉલજી ગયો છું કે આવી રીતે તમારી સંગતિમાં રહી અને કથા સાંભળવી કદાચ મારા માટે સંભવ નથી. પણ સાંભળો, થોડા દિવસ પછી હું આવીશ, 10 દિવસ મારે તમારા મુખેથી કૃષ્ણ કથા સાંભળવી છે. ત્યારે ચૈતન્ય મહાપ્રભુ બહુ સુંદર કહે છે, 10 દિને કા કથા યાવત આમી જીવન. 10 દિવસ શું? ચૈતન્ય મહાપ્રભુ કહે છે હું તમારી સંગતિ આખું જીવન ચાહું છું. 10 દિને કા કથા જાવત આમી જીવન, તાવત તો માર સંગ છાડી તેના રહી. મહાપ્રભુ કહે છે હે રાય રામાનંદજી, હવે તમારો વિયોગ હું સહન નહીં કરી શકું. રાય રામાનંદજીએ જોયું કે ચૈતન્ય મહાપ્રભુ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એ જ સમય મંત્રીઓને કીધું, કહી દેજો કે રાજા ઉપાસા નહીં આવે. આને કહેવાય ત્યાગ. એક એક શ્લોકો ઉપર 50-50 વ્યાખ્યા થાય તોય પ્રભુજી ચા નથી છૂટતી. અને એને પૂછો તમારા જીવનનું લક્ષ્ય શું છે? ભગવાનને પ્રસન્ન કરવા, ભગવાનને પ્રાપ્ત કરવા છે. નાની એવી એક વસ્તુ છૂટતી નથી અને વાતું ભગવાનની કરતા હોય. ભગવાનને પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા જે દૂષણ છે હૃદયમાં એને ત્યાગ કરવો પડે. વેકેશનમાં જયારે અમે ગામ જાવીને તો હવે લોકોને ખબર પડી કે આ ભાઈ કથા કરે છે, તો ઘણા લોકો મળવા આવે. પછી શું કે, પ્રભુજી કઈક સત્સંગની વાતો કરો. પછી આપણે કહેવી કે જીવનમાં વ્યસન ન કરવું જોઈએ, ભગવાનના નામનું કીર્તન જપ કરવું જોઈએ. તમારી વાત બધી સાચી છે. અને જેવો કલાક આપણે જે કઈ ઉપદેશ આપ્યો તરત ખીચામાં કાઢે ચાર ભાઈ. આપણે કહેવી, તમે જ હમણાં માયા છોડવાની વાત કરતા હતા, બહુ ટ્રાય કરી પ્રભુજી પણ બસ એક આ બીડી રહી ગઈ છે. નાની એવી તમાકુની ફોતરી નથી છૂટતી અને માયા છોડવાની વાતો કરતા હોય, છૂટ્યા નથી. એક 50 પૈસાની સિગરેટ નથી છોડી શકતા અને એવા લોકો માયા છોડવાની વાતો કરતા હોય. ત્યારે આપણને થાય કે સમાજને બગાડવામાં આવા લોકોનો સૌથી મોટો ફાળો છે. પોતાના જીવનમાં કોઈ આચરણ નહીં, આચરણનું કોઈ ઠેકાણું નહીં, અને ગામને સલાહ આપતા હોય, ઉપદેશ આપતા હોય. આચરણ કોને કહેવાય? જોવો ઈસ્કોનના સંન્યાસીઓના જીવન. અમારા પ્રભુપાદજીના એક શિષ્ય છે, હિઝ હોલીનેસ ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજ. જ્યારે જ્યારે એ કોઈ મંદિરોમાં આવે તો મંગળા આરતીમાં અમે જોયેલી વાત છે કે તુલસી મહારાણીની બાજુમાં ઉભા રહી અને બધાને આચમન કરાવતા હોય જાતે. ક્યારેક અમે એમને પોતું મારતા જોયા છે મંદિરોમાં. એવું નથી કે સંન્યાસીઓ થઈ જાય છે એટલે બસ ગુરુ થઈ ગયા એટલે એશ આરામ કરે છે. આચરણ ક્યારેય ચૂકતા નથી. એટલે એ ઇસ્કોનના સાધુઓની બોલેલી વાત આખા સમાજ ઉપર અસર કરે છે. એનું કારણ છે એનું આચરણ. કારણ કે આચરણ જો જીવનમાં ન હોય તો પછી થઈ રહ્યું. અને આચરણ નહીં આવવાનું કારણ શું છે? સાંભળતા નથી. આત્મા શું છે, પરમાત્મા શું છે, ભગવાનને શું સેવા પસંદ છે, ભગવાન કોણ છે, ભગવાન કેવા છે, આ બધા પ્રશ્ન આ બ્રહ્માજી જેવી જે ઓથોરિટી છે, પ્રમાણિત વ્યક્તિ છે, એ લોકો ભાગવતમાં રજૂ કરે છે. અને આપણે ઈ જ નથી વાંચતા. ઘણા લોકો ભાગવત વાંચે. આપણા સૌરાષ્ટ્રના જે બુઝુર્ગ લોકો છે, વૃદ્ધ લોકો, એને પૂછો ભાગવત વાંચ્યું? ઘણી વાર વાંચ્યું. તો બ્રહ્માજીએ શું સ્તુતિ કરી? લે, એવું ભાગવતમાં આવે છે? શું વાંચ્યું તમે ભાગવત? કથા કથા વાંચે, ભગવાનના રૂપનું જયારે વર્ણન આવે તો પન્ના ફેરવી નાખે. આમાં નથી જામતી. બધી જગ્યાએ એક જ લખ્યું, ભગવાનને માથે મુકુટ છે, કાનમાં કુંડળ છે, પીળું પીતાંબર ને બસ, એકની એક વાત લખી છે ભાગવતમાં. આવો જવાબ આપે. એટલે અમે બહુ રૂપનું વર્ણન નથી, અમે તો લીલા કથા વાંચવી. લીલા કથામાં કેમ પ્રવેશ થાય એનું ભાન નથી. અને વાત કરતા હોય, નહીં અમે તો લીલા કથા વાંચીએ છીએ. ખેર, બ્રહ્માજી સમજાવે છે ભગવાનના ગુણોને. એ ભગવાનના ગુણોને સમજાવતા એ જ શ્લોકમાં એક ગુણ બતાવે છે, વચસા. વચસાનો અર્થ છે કે ભગવાન જે છે એ પ્રાકૃત વાણીથી પરે છે. વાણી દ્વારા ક્યારે ભગવાનનું વર્ણન ન થઈ શકે. તો પછી તમારા મનમાં પ્રશ્ન થાય તો તમે શું કામ બોલો છો અહીં કથા? વાણી દ્વારા જો ભગવાનને ન સમજી શકાય તો અહીંયા બોલો જ શું કામ? બોલીએ છીએ એટલા માટે કે ભગવાનના વિષયમાં અનંત વાત છે, અનંત કથાઓ છે, પણ એમાંથી કંઈક કંઈક અંશ સાંભળવામાં આવે અથવા બીજાને સંભળાવવામાં આવે એમાં જેટલો આનંદ છે, એટલો આનંદ આ સંસારના ભોગમાં નથી. એટલા માટે સુખદેવ ગોસ્વામી કહે છે, પરીક્ષિત, હું તને જે આ વર્ણન કરી રહ્યો છું ને, એ તો ભગવાનના અનંત સમુદ્રનું એક બિંદુ નથી. ખાલી મારી જેવા કદાચ હજારો વક્તાને બેસાડી દેવામાં આવે કરોડો વર્ષો સુધી, છતાં ભગવાનની કથા ક્યારેય પૂરી ન થાય. કારણ, હરિ અનંત, હરિ કથા અનંત. ભગવાનનું એક નામ છે અનંત. ભગવાન જેમ અનંત છે એમ એની કથાય અનંત છે, કોઈ પૂરી ન કરી શકે. શેષનાગ જ્યારથી ભગવાનની સાથે છે ત્યારથી લઈને આજ સુધી 1000 મુખથી ભગવાનની કથાઓને ગાય છે, 24 કલાક 1 મિનિટ આરામ લીધા વગર, છતાં આજ સુધીમાં, આ સમય સુધીમાં એ કથા પૂરી નથી થઈ હજી. તો બતાવો, કોઈ મનુષ્ય જેમાં કર્મ અને વાસનાઓના દોષ પડેલા છે એ વ્યક્તિઓ ભગવાનના વિષયમાં શું બોલવાના છે? છતાં સુખદેવ ગોસ્વામી કહે છે કે ભગવાનના વિષયમાં થોડી, જેમ નાનું બાળક એને બોલતા ન આવડતું હોય પણ એ જ્યારે બોલે તો એના માતા પિતા જેમ પ્રસન્ન થઈ જાય, એમ સુખદેવ ગોસ્વામી કહે છે કે ભગવાનના વિષયમાં કંઈક તૂટલું ફૂટલું જો બોલવામાં આવે તોય ભગવાન પ્રસન્ન થઈ જાય છે. એટલા માટે જે માયાવાદીઓ છે એ શું કે ખબર? ભગવાન વાણીથી પરે છે, તે કથા નહીં કરવાની, ભગવાનના વિષયમાં બોલવાનું નહીં. ભગવાન વાણીથી પરે છે, વાત સત્ય છે, પણ એનો અર્થ એ નથી કે કથા કીર્તન બધું બંધ કરી દેવું જોઈએ. તમે ભગવાનના વિષયમાં બોલશો નહીં, ભગવાનના વિષયમાં સાંભળશો નહીં, તો હું ઘરે બેહી નામ બસ આરામથી બેઠા બેઠા ભગવાન મળી જશે? ખાલી હાવ નવરા બેહવાથી કે ઊંઘવાથી ભગવાન મળશે? બોલવું પડશે. જેમ નાનું બાળક એની કાલી ગેલી ભાષામાં માતા પિતાને પ્રસન્ન કરે, એમ આપણને જેવું આવડે એવું ભગવાનનું વર્ણન કરવું પડશે, ભગવાનની સ્તુતિ કરવી પડશે, ત્યારે જ ભગવાન પ્રસન્ન થાય છે. દ્વિતીય શ્લોકમાં બ્રહ્માજી કહે છે,
વિપશ્ચિતમ પ્રાણ મનો ધ્યાત્મના અર્થેન્દ્રિયાભાસમનિદ્રવ્રણમ છાયાતપોયત્ર ન ગૃહીદ્રપક્ષો તમક્ષરમ ખં ત્રિયુગમ રજામહે.
પહેલા શ્લોકમાં દેવતાઓ કહે છે વરેણ્યમ, અર્થાત હે ભગવાન અમે તમારું વરણ કરીએ છીએ. અને એક વાત આપણા મનમાં હોવી જોઈએ કે આ જે સ્તુતિ છે એ સ્તુતિ સાંભળવા ભગવાન ને ઉભા નથી સામે, બ્રહ્માજી ક્ષીર સમુદ્રના તટે આંખ બંધ કરી અને ધ્યાનમાં સ્તુતિ કરી રહ્યા છે. કે છે વિપશ્ચિત પ્રાણ મનોધી આત્મનામ, ભગવાન જે છે એ સર્વજ્ઞ છે, ભગવાન બધું જાણે છે, કયો જીવ ક્યારે કયું કર્મ કરવાનો છે અથવા અહીંયા બેઠો બેઠો શું મનમાં પ્લાન મારે છે, અમેરિકામાં બેઠો બેઠો મનમાં શું યોજના કરે છે, આ પ્રત્યેક જીવાત્માઓના વિચારને ભગવાન એક સાથે જાણી શકે છે. માની લો આ દુનિયાનો કોઈ સૌથી મોટો ગણિત શાસ્ત્રી હોય અને એને તમે કહો કે મારા શરીરમાં કેટલા રૂવાડા છે એ ગણીને મને આપો, કોઈ ગણી શકે? દુનિયાનો મોટામાં મોટો પ્રખર વિદ્વાન વ્યક્તિ અને એને તમે કહો કે તમે શરીરના રૂવાટા ગણો, વ્યક્તિ ગણી ન શકે. પણ ભગવાનને જઈને પૂછો કે આ ભાઈના શરીરમાં કેટલા વાળ છે, ભગવાન તમને પરફેક્ટ સંખ્યા આપી દે, એમાં એક ઓછું નહીં એક વધારે નહીં. અને એવું નહીં ખાલી મનુષ્યનું, પશુ પક્ષી કોઈ પણ વ્યક્તિના વિષયમાં તમે ભગવાનને પૂછો એના મન વચન કર્મ અને ત્યાં સુધી કે એ કરોડો કરોડો જન્મો પહેલા ક્યાં હતા, કયા કર્મ કર્યા, અને એક વ્યક્તિની વાત નથી, અનંત કોટી બ્રહ્માંડમાં જેટલા જીવ છે એમાંથી કોઈ પણના વિષયમાં પૂછો, ભગવાન બધું જાણે છે, સર્વજ્ઞ. પહેલા જે થઈ ગયું એ ખબર છે, હવે અત્યારે આ પૃથ્વી ઉપર બેઠા બેઠા શું પ્લાન મારે છે. ઘણાને એમ હોય કથામાં આપણે કદાચ વચ્ચે હોઈ જાવી, મનમાં કઈક વિચાર કરવી, આ પ્રભુજીને થોડું ન્યાજ દેખાય વ્યાસપીઠ ઉપરથી, આ મને ભલે ન દેખાય, પણ ભગવાન જે છે ને એ સર્વજ્ઞ છે. અને ભગવાનનું એક સ્વરૂપ છે જગન્નાથ, જે આજે આપણી કથામાં ઉપસ્થિત છે, અહીંયા આગળ તમે જોઈ શકો છો ભગવાન જગન્નાથ, એની આંખ્યું બહુ મોટી છે. અને એ જગન્નાથજી શું કામ મૂક્યા જાણો છો? એ જોવા માટે કેટલા કેટલા કથામાં ઊંઘે છે, કેટલા કેટલા પ્લાન મારે છે, હે કાલ માર્કેટમાં કોને પાડવાનો છે, શું કરવાનું છે, એ બધું જગન્નાથજી જોવે છે ત્યાંથી આગળ. ઘણા મનમાં હોય શું થઈ ગયું, એ મૂર્તિ છે, એ મૂર્તિ નથી. આ જે જગન્નાથનું તમે અત્યારે દર્શન કરી રહ્યા છો એ જગન્નાથજી દારૂ બ્રહ્મમાંથી બન્યા છે, સાક્ષાત જગન્નાથજી છે આજે આગળ બેઠા છે, એટલે બધું જોવે છે. એટલે ધ્યાન કથામાં રાખજો, પ્લાન ન મારતા મનમાં કાંઈ, ભગવાનને ખબર પડી જાય બધી, કારણ કે સર્વજ્ઞ છે. અને કેમ ખબર ન પડે? કારણ કે પ્રત્યેક જીવ પાછળ ભગવાને 13 કેમેરા લગાવ્યા છે, બધાની પાછળ 13-13 કેમેરા છે. કેમ કે દેખાતા જ નથી, એ ભલે ન દેખાય, સીસીટીવી કરતા ઉપરની ટેકનોલોજી છે. વૈજ્ઞાનિકો એમ માને છે કે અમે આગળ છીએ, ભગવાન તમારી કરતા આગળ જ રહેવાના છે કાયમ. એનું કારણ શું છે? કાલે સાંભળ્યું, મનોગ્રયાનમ, ભગવાન મનુષ્યના મનથી હંમેશા આગળ રહે છે. કોઈનું મન ભગવાનને ક્યારેય પકડી નથી શકતું. વૈજ્ઞાનિકો સીસીટીવી આજ લાવ્યા, જ્યારથી સૃષ્ટિની રચના થઈ ત્યારથી ભગવાનને 13-13 સીસીટીવી બધાની વાહે લગાડ્યા છે. ભાગવતના 6 સ્કંદમાં આનું વર્ણન છે. સૌથી પહેલા દિવસ, હેને દિવસે વ્યક્તિ કાંઈ પણ કરે તો પકડાય, તો કે અમે રાતે પાપ કરશું, રાતે તો આ રાત, તો કે કાંઈ નહીં અમે અમારા ઘરમાં જઈને પાપ કરશું. હવા છે કોઈ જગ્યા પૃથ્વીમાં આવી જ્યાં હવા ન હોય? સૂર્ય અગ્નિ જળ આ બધા ભગવાને ગોઠવેલા કેમેરા છે, તો એ 12 કેમેરા કદાચ માનો એકાદો એમાંથી ફેલ થાય, પણ 13મો કેમેરો જે છે નો એની હાર્ડિક્સ ક્યારેય ફૂલ થાય, નો એની બેટરી ક્યારેય લો થાય, કે નો એનો લેન્સ ક્યારેય ખરાબ થાય, એ છે પરમાત્મા. ભગવાન પોતે પ્રત્યેક જીવાત્માઓના હૃદયમાં રહે છે. જે કાંઈ તમે પાપ કરો, પુણ્ય કરો, કે જે કાંઈ પ્લાન મારો મનમાં, એ ભગવાન બધું રેકોર્ડ કરે છે. અને પછી જ્યારે બહુ પાપી વ્યક્તિ હોય, યમરાજજીની સામે જ્યારે એને હાજર કરવામાં આવે, એ સમયે યમરાજજી પૂછે છે, તે આ પાપ કર્યું તું? ત્યારે બોલા ભાઈ શું કે ખબર, ના આપણે એ નહોતું કર્યું, હું ત્યાં નહોતો, તો યમરાજજી લાઈવ દેખાડે, જેમ પ્રોજેક્ટરમાં તમે જોવો છો ને, આખું જીવન કેવી રીતે એનો જન્મ થયો. હવે આપણે જન્મમાં કેમ ઈ આપણે ન જોયું હોય, યમરાજજી એ બતાવે છે. જો આ તારો જન્મ, જન્મથી લઈને મૃત્યુ સુધી બધું બતાવે, અને તોય બોલો ખોટું બોલે કે ના ના મેં આ કર્યું જ નથી, ત્યારે ભગવાન સાક્ષાત આવીને સાક્ષી આપે છે કે નહીં, હું સાક્ષી હતો તારા હૃદયમાં કે તે આ વિચાર કર્યો હતો, તે આ પ્લાન માર્યો હતો. એમ એ તેરમો કેમેરો ભગવાન હૃદયની અંદર રહે છે પરમાત્માના રૂપે. પણ અમુક લોકોએ નક્કી કર્યું છે કેમેરો ફેલ જ કરી નાખવો છે, એટલે આત્મા એ જ પરમાત્મા છે, એટલે બીવાની જરૂર નથી. આવા મૂર્ખતા ભર્યા સૂત્ર જે લોકો બહાર પાડે છે અને લોકો તાળીઓ પાડીને એને પાછા વધાવી લે, ના ના વાત બરાબર. હો તમે કોઈને પૂછો ને તમને આધ્યાત્મિક કઈ જ્ઞાન ખરું, તો કે છે ને શું, આત્મા એ જ પરમાત્મા છે. લે કોણે કીધું પણ, કઈ વાંચ્યું છે શાસ્ત્રમાં, ક્યાંય આવ્યું છે કોઈ જગ્યાએ? આત્મા અને પરમાત્મા બે અલગ વ્યક્તિ છે. આત્મા જે છે એ સંસારનો ભોગ કરે છે, કર્મનું બંધન બાંધે છે, અને પરમાત્મા ખાલી એને જોયા કરે છે બસ, એના કર્મના સાક્ષી તરીકે. પ્રભુપાદજીએ આને સમજાવવા માટે એક બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે. એક ઝાડ ઉપર બે પક્ષી બેઠા છે, એક પક્ષી ફળ ખાય છે અને બીજું પક્ષી બસ એને ખાલી જોયા કરે છે. તો એ ફળને ખાવા વાળું જે પક્ષી છે એ આત્મા છે, અને ઈફ એને ફળ ખાતો જોવા વાળા જે સાક્ષી છે એ પરમાત્મા છે. પ્રભુપાદજી એક તાત્પર્યમાં લખ્યું છે કે પરમાત્મા જે છે એ આત્માના હૃદયમાં રહે છે. મેં કીધું હતું ને, સૂક્ષ્મથી સૂક્ષ્મ જો કોઈ સંસારમાં હોય તો એ છે ભગવાન. બધા જીવોનો આત્મા સૂક્ષ્મ. હવે આત્માની સાઈઝ કેટલી છે એ જાણો છો તમે? વાળ જે હોય આપણા, એ વાળનો અગ્ર ભાગ, એટલે વાળની આગળ જે પોઈન્ટ કહેવાય છે ને, એ વાળના અગ્ર ભાગના 10,000 ભાગ કરો અને એ 10,000મો જે ભાગ આવે એટલી આત્માની સાઈઝ છે, અને એ આત્માની અંદર પરમાત્મા રહે છે. સૂક્ષ્મથી સૂક્ષ્મ ભગવાન, અને સૌથી મોટાઈ ભગવાન છે. કારણ ભગવાનનો એક શ્વાસ કેવડો છે તમે ગયા સત્રમાં સાંભળ્યું, ભગવાન કેટલા વિશાળ છે. તો એ સર્વજ્ઞ વિપશ્ચિતમ પ્રાણ મનોધિય આત્મનામ, પ્રત્યેક આત્માઓના જન્મ અને કર્મને ભગવાન જાણે છે, સર્વજ્ઞ છે. અને આપણે જો પોતાનું હિત ચાહતા હોય તો આવા સર્વજ્ઞ ભગવાનની શરણમાં જવું પડે. શું કારણ છે? કારણ કે તમારું હિત એ જ વ્યક્તિ કરી શકે જે વ્યક્તિ તમારા વિષયમાં કંઈક જાણતો હોય. તમે કરોડપતિ વ્યક્તિની હારે રહેતા હોય પણ એને ખબર જ ન હોય કે તમારું દુઃખ શું છે, તો એ તમને કેવી રીતે મદદ કરી શકે? માની લો માતા જે છે એ બાળક માટે બહુ હિતકારી ગણવામાં આવે છે. માતા અને પુત્રનો સંબંધ દુનિયામાં સૌથી પ્રેમનો સર્વશ્રેષ્ઠ સંબંધ માનવામાં આવે છે. તો કોઈ પણ માતા પોતાના બાળકને એટલો પ્રેમ કરે, પણ એ બાળકનું હિત કરતા કરતા ક્યારેક બાળકને દુખી કરી દે છે. કેમ? માનો બાળક નાનું હોય, હવે એને માથું દુખતું હોય, બાળક રડતું હોય, માતાને થાને ભૂખ લાગી લાગે છે અને પેટમાં દુખવાની દવા પીવડાવે. દુઃખ આપે છે કે નહીં માતા? પણ ભગવાન એક એવા વ્યક્તિ છે જે જાણે છે કે જીવનું હિત શેમાં છે, અને જેમાં જીવનું હિત હોય એ જ કાર્ય ભગવાન. એટલે સૌથી મોટા હિતેચ્છુ જીવના જો કોઈ હોય તો એ ભગવાન છે. એટલા માટે ક્યારેક આપણે જો હિત ચાહતા હોય આપણો, તો આપણે ભગવાનની શરણમાં જવું પડે. બીજો ગુણ બતાવતા બ્રહ્માજી કહે છે, અર્થ ઇન્દ્રિય આભાસમ. આપણને જે ઇન્દ્રિય મળી છે, પાંચ કર્મ ઇન્દ્રિય છે, પાંચ જ્ઞાનેન્દ્રિય છે, પાંચ એના વિષયો છે, તો આ બધી ઇન્દ્રિયો ભગવાન જ આપે છે. કારણ કે માતાના ગર્ભમાં કોઈ પણ બાળકના પિતા એનું શરીર બનાવવા નથી જતા. માતાના ગર્ભની અંદર બધી ઇન્દ્રિયોની રચના ભગવાન કરે છે, અને જ્યારે એ બાળક આ સંસારમાં આવે ત્યારે એના જે વિષય છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ બધા વિષય તે એ ભગવાન પૂરા પાડે છે. એ હું કે તમે નથી આપી શકતા. તો ઇન્દ્રિયા ભગવાન આપે છે, બધું આપે છે ભગવાન, અને છતાં એ જીવનો બધો હિસાબ ભગવાન પોતાના માઇન્ડમાં રાખે છે. કેવી રીતે? તો બ્રહ્માજી કહે છે અનિદ્રમ, ભગવાન ક્યારેય સૂતા નથી. તો મનમાં એક પ્રશ્ન થાય કે ભગવાન સૂતા નથી તો પછી વિષ્ણુ તો સમુદ્રમાં સૂતા જ રહે છે. એ આપણને દેખાય છે સૂતા છે, પણ સૂતા સૂતા તે આખા બ્રહ્માંડને નહીં, અનંત કોટી બ્રહ્માંડને એ જોઈ રહ્યા છે. એ ભલે યોગ નિદ્રામાં શયન કરતા હોય, પણ શયન કરતા કરતા કોઈ જીવ એવો નથી કે એના કર્મના ફળમાં એક પોઈન્ટ તે આમ તેમ થઈ જાય. ક્યારેય ગડબડ નથી થઈ. જ્યારથી સૃષ્ટિની રચના થઈ ત્યારથી આજ સુધીમાં ક્યારેય એવું ન બન્યું કે એક ભાઈને અમેરિકામાં જન્મ આપવાનો હતો ને એ આવી ગયો અહીં કતારગામમાં. કોઈ થી ભૂલ નહીં, ક્યારેય મિસ્ટેક નહીં. યમરાજજીએ એકવાર મિસ્ટેક કરેલી છઠ્ઠા સ્કંદમાં, હે, પણ ભગવાન ક્યારેય ભૂલ નથી કરતા, કારણ એ સૂતા સૂતા બધું જાણે છે, સ્પષ્ટ જોઈ રહ્યા છે. આપણને લાગે એ સૂતા, પણ ભગવાન વાસ્તવમાં યોગ નિદ્રામાં છે. એટલા માટે અવ્રણમ, ઘણા લોકો કહે છે કે ભગવાનને શરીર નથી એટલે ભગવાન નિરાકાર છે. ભગવાન નિરાકાર નથી, અવ્રણમ નો અર્થ એ છે ભગવાનને દેહ નથી. આ વાત કદાચ કાલે આવી હતી. ભગવાનને દેહ નથી, દેહ એને કહેવાય જે ક્ષણે ક્ષણે બદલાતું હોય. શરીર એને કહેવાય જે પ્રતિક્ષણ બદલાતું રહેતું હોય. ભગવાન તો સ્વરૂપ છે. સ્વરૂપનો અર્થ છે એનો આત્મા અને એનું શરીર, એમાં કોઈ અંતર છે નહીં. દેહ એને કહેવાય જેનો આત્મા અને જેનું શરીર બે અલગ હોય. ભગવાનને દેહ નથી, ભગવાનને સ્વરૂપ હોય છે. એટલે જ આપણે કહેવી છે ને, કાંઈ પણ ફોટો જોઈએ તો શું કહીએ, ભગવાનનું સ્વરૂપ બહુ સુંદર છે. સ્વરૂપનો અર્થ છે ભગવાનનું મૂળ રૂપ, કે જેમાંથી એનો આત્મા ક્યારેય અલગ થતો નથી. અને એવો વિચાર કરવો કે ભગવાનને આપણી જેમ આત્માને શરીર હોય તો એ મૂર્ખામી છે. ભગવાનમાં આત્મા નથી, ભગવાનમાં શરીર નથી. ભગવાન જે છે એનું શરીર એ જ છે, એનો આત્મા એ જ છે. ભગવાનની એક આંગળી તે ભગવાન છે અને પૂરું શરીર એ ભગવાન જ છે. અવ્રણમ અક્ષરમ, અને છતાં ભગવાન એટલા વિશાળ છે કે બધું ભગવાનની અંદર છે. બ્રજલીલા તમે બહુ સારી રીતે જાણો છો કે એકવાર યશોદાજીએ કૃષ્ણને કીધું, કૃષ્ણે માટી ખાધી હતી, બે અઢી વર્ષની ઉંમર હશે. એ નંદગાંવની અંદર ગોકુળમાં કૃષ્ણે માટી ખાધી અને બલરામજીએ જઈને કમ્પ્લેન કરી યશોદાજીને કે યશોદાજી આ જે લાલો છે એ માટી ખાય છે. યશોદાજીને ચિંતા થઈ કે આ માટી ખાશે તો એની તબિયત બગડશે. યશોદાજીએ જઈને પૂછ્યું તે માટી ખાધી? એ કે નહીં. નાહમ ભક્ષિતવાન અંબ, સુખદેવ ગોસ્વામી કહે છે હે મૈયા મેં માટી નથી ખાધી. તો આ બલરામ જૂઠું બોલે છે? એ તો બોલે છે, હવે એને તો આદત છે મારી કમ્પ્લેન કરવાની. કૃષ્ણને એમ કે આમ અલગ વાતમાં જો હું ચડાવી દઉં મૈયાને તો આપણે પકડાવવાનો જે ચાન્સ છે એ નીકળી જાય. પણ મૈયાએ કીધું નહીં, જો તું સત્ય બોલતો હોય તો મોઢું ખોલ દેખાડ. અને જેવું મુખ ખોલ્યું અનંત કોટી બ્રહ્માંડ એ કૃષ્ણની અંદર, અને અનંત કોટી બ્રહ્માંડમાં એક જે બ્રહ્માંડમાં યશોદાજી હતા, મતલબ આપણું આ બ્રહ્માંડ દેખાણું, એમાં એક યશોદાજીને એક નાના એવા કૃષ્ણનું મોઢું જોઈ રહ્યા છે. એ યશોદાજીએ કૃષ્ણના મુખમાં જોયું બે ભાન. કારણ કે આ જેટલું બ્રહ્માંડ જે કાંઈ છે અનંત કોટી બ્રહ્માંડ બધું ભગવાનની અંદર રહે છે. બોલો અદ્ભુત ઘટના છે કે નહીં? બધું ભગવાનની અંદર છે, છતાંય ભગવાન આપણી જેવા એક મનુષ્ય બનીને આ સંસારમાં આવે છે. બોલો સમજી શકે કોઈ આ તત્વને? બધું ભગવાનમાં છે અને એ જ બ્રહ્માંડમાં પાછા ભગવાન આવે છે. અને મોઢું ખોલો તો બધું પાછું અંદર દેખાય. કાગભૂષણજીનું નામ તમે સાંભળ્યું હશે, શિવજીના પરમ મિત્ર. અને 27 ચતુર્યુગથી ભગવાન શ્રી રામની કથાઓને જે ગાઈ રહ્યા છે, એ કાગભૂષણજી એકવાર ભગવાનને કીધું કે મારે તમારી સૃષ્ટિ માયા જોવી છે. ભગવાને કીધું એક કામ કરી મારી અંદર વયો જા. કાગભૂષણજી ભગવાનના શરીરમાં ગયા અંદર અને અંદર જઈને જોયું, એક એક બ્રહ્માંડ નું દર્શન કર્યું. કાગભૂષણજી ઉડતા જાય ઉડતા જાય પણ બ્રહ્માંડ નો ક્યાંય અંત નો આવ્યો. ત્યારે ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ બહુ માયા જોઈ લીધી, હવે બહાર કાઢો અહીંથી. ભગવાનની માયાને સમજવાની શક્તિ કાગભૂષણજી જેવા પરમ ભક્તોમાં જો ન હોય તો આપણી જેવા કામનાઓ અને વાસનાઓથી ભરેલા જીવ આપણે શું ભગવાનને સમજી શકવાના. એટલા માટે બ્રહ્માજી કહે છે અક્ષરમ, ભગવાન વિશાળ છે, ચિન્મય છે, કારણ એનામાં કોઈ ભૌતિક તત્વ નથી. ભલે આખું ભૌતિક જગત ભગવાનમાં છે છતાં કોઈ ભૌતિક તત્વ ભગવાનમાં નથી, કારણ ભગવાન સચિદાનંદ છે, સત ચિત્ત આનંદના ચિન્મય તત્વથી બન્યા છે. એક ઉદાહરણથી તમે આ વાતને સમજી શકો કે તમે ઉદયનગરમાં છો પણ એમ કહી શકાય કે નહીં કતારગામ તમારી અંદર છે. ઉદયનગરમાં આપણે છીએ પણ એવું ન કહેવાય કે કતારગામ આપણી અંદર છે. એમ ભગવાન ક્યાંય પણ અવતાર લઈને બેઠા હોય, બધું એની અંદર હોય, છતાં એટલા વિશાળ છે ભગવાન કે એની આ વિશાળતા, એની કૃપા વગર સંસારમાં કોઈ સમજી શકે નહીં. ગીતાના 11મા અધ્યાયમાં જયારે વિરાટ સ્વરૂપ ભગવાને બતાવ્યું, અર્જુન ભૂલી ગયા હું કોની યારે વાત કરું છું, પૂછું કોણ છો તમે, કથમ ભૂતમ. ત્યારે કૃષ્ણએ કીધું, તને જે ગીતાનો ઉપદેશ આપે છે ને એ જ છું હું. અર્જુન કે પણ આવડા મોટા. કૃષ્ણ કે આ સ્વરૂપ ખાલી મારા શુદ્ધ ભક્તો જોઈ શકે અને સમજી શકે છે, બાકી સંસારના મૂર્ખ વ્યક્તિઓનું આ કામ નથી કે મારા સ્વરૂપને સમજી શકે. વિશાળ છે ભગવાન અને એ ભગવાનને સમજવા માટે વિશાળ મન હોવું જરૂરી છે. ઈર્ષા દ્વેષ બીજાની યારે લડવું ઝઘડવું આ કરવું તે કરવું, ભક્તો ભક્તોમાં ઈર્ષા દ્વેષ આવું જ્યારે હૃદયમાં હોય ત્યાં સુધી કોઈ વ્યક્તિ ભગવાનના તત્વની વાત છોડો, ભગવાન નહીં ખાલી ભ નહીં તે નહીં સમજી શકે ક્યારે. અરે ભગવાનની વાત દૂર છે, પોતાનું જે સ્વરૂપ છે આત્મા, એ આત્માને સમજવી બહુ કઠિન છે. કારણ કે બહુ આપણું સ્તર ભક્તો જો શાસ્ત્રના આધારે જોવામાં આવે ને તો મારું તમારું સ્તર એટલું નીચું છે, એટલું નીચું સ્તર છે કે સૌથી પહેલા તો આ બધી વાતને સમજતા શીખવાની જરૂર છે. આપણે આત્માને જાણતા નથી, પરમાત્માને જાણતા નથી, અને વાત તો એટલી મોટી કરતા હોય આપણને એમ થાય ચારેય વેદ આ ભાઈ જ ગળી ગયા લાગે છે. વાતમાં તો પાછા પડે જ ને, એમાંય ગુજરાત અને એમાંય આપણો કાઠિયાવાડી સમાજ. વાતો કરવા દો તો રાતોની રાત કાઢી નાખે. અને એક બહુ સુંદર નામ આ શ્લોકમાં બ્રહ્માજી આપી રહ્યા છે ભગવાનને, ત્રિયુગમ. ત્રિયુગમ નો અર્થ છે કે ત્રણ યુગમાં ભગવાન લીલા અવતારના રૂપમાં પ્રગટ થાય. ત્રણ યુગમાં, સતયુગમાં, ત્રેતાયુગમાં અને દ્વાપર યુગમાં ભગવાન લીલા કરે. જેમ ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામચંદ્ર આવ્યા, દ્વાપરમાં ભગવાન કૃષ્ણ આવ્યા, પણ કળયુગમાં ભગવાન છુપાઈને આવે છે. હવે છુપાઈને આવે છે એટલે ઓલા 75 વર્ષના દાદા જે છે એ ભગવાન છે એ માનવાની જરૂર નથી. છુપાઈને આવે છે પણ એનું વર્ણન છે ભાગવતમાં કે કળયુગની અંદર જે ભગવાન છુપાઈને આવે છે એ ભગવાન કેવા છે, તો કે છે કૃષ્ણ વર્ણમ ત્વિષા અકૃષ્ણમ. એ સાક્ષાત કૃષ્ણ છે પણ એનો રંગ જે છે એ અકૃષ્ણ છે. કૃષ્ણનો અર્થ થાય શ્યામ, કાળા. પણ કે છે કૃષ્ણ વર્ણમ ત્વિષા અકૃષ્ણમ સાંગો પાંગાસ્ત્ર પાર્ષદમ. અને ભગવાન રામ આવ્યા તો એનું આયુધ હતું ધનુષ બાણ. કૃષ્ણ તો હાથ જ તે એક ઢીકો કોઈને મારે એટલે બોલો બઠો, એમ સીધી જ મુક્તિ ધામમાં વયો જાય. પણ કળયુગમાં ભગવાનનો જે અવતાર આવે છે એ કોઈને મારતા નથી. એના અસ્ત્ર શસ્ત્ર શું છે, તો એ સાંગો પાંગાસ્ત્ર પાર્ષદમ. એના જે પાર્ષદો છે, એના જે ભક્તો છે, એ જ એના અસ્ત્ર છે. અને એ શું કરે છે આવીને, તો કે યજ્ઞ સંકીર્તન પ્રાયર યજંતી હિ સુમેધસઃ. અહીંયા આવી અને ભગવાનના નામ સંકીર્તનનો પ્રચાર કરે છે. અને બુદ્ધિશાળી લોકો જે છે કળિયુગના, એ આ નામ સંકીર્તનને સ્વીકાર કરે છે. અહીં લખ્યું છે સુમેધસ, મેઘાવી, મેઘા શબ્દનો અર્થ થાય બુદ્ધિ. કળિયુગના જે બુદ્ધિમાન લોકો છે એ ભગવાનના નામ કીર્તનને સ્વીકાર કરે છે. કારણ કે કાલે મેં તમને કીધું હતું કે સમય નામ સંકીર્તનનો ચાલી રહ્યો છે. આ સમય શેનો છે? નામ કીર્તનનો. ઈ કાલે મેં ઉદાહરણ આપ્યું હતું, રવિવારે બેંકમાં જાઓ. હવે માની લો બેંક મેનેજર તમારો ખાસ ઓળખીતો હોય, પણ છતાંય રવિવારે તમને પૈસા આપે? સમય વગેરે તમે જાઓ પૈસા આપશે? અરે ગમે એટલો ઓળખીતો હોય પણ ચેક ઉપર જ્યાં સુધી સાઇન ન કરો તમે, પૈસા આપશે બેંક મેનેજર? ભલે તમારી બહુ પાકી મિત્રતા હોય તો નથી આપતો. એમ આ કળિયુગનો જે સમય છે એમાં ભક્તિનું એક જ સ્વરૂપ છે, અને એ છે ભગવાનનું નામ સંકીર્તન. કેવળ ભગવાનનું નામ, એમાં બીજું કઈ મિક્સિંગ નહીં. પછી એમ નહીં કે ચાલો થોડુંક નામ જપ કરવી પાછા યજ્ઞ ચાલુ કરે, ઘડીક વાર નામ જપે વળી પાછા ધ્યાન કરવા બેહે. નો મિક્સિંગ, કેવલ ભગવાનનું નામ, ખાલી ભગવાનનું નામ બસ. અને જો કોઈ આ નામ સંકીર્તનનો આશ્રય લેશે તો એ એવી રીતે આ સંસારને પાર કરે છે જેમ ગાયનું પગલું પડ્યું હોય. હવે ગાયનું પગલું પડે એટલે નાનો એવો ખાડો થાય, અને એ ખાડાને પાર કરવો હોય કોઈ મોટા વ્યક્તિને તો કેટલી વાર લાગે? તરત ફેંકી જાય કે નહીં આસાનીથી? એમ જે વ્યક્તિ કળિયુગમાં નામ કીર્તનનો આશ્રય લે છે એ ગાયના પગથી બનેલા ખાડાની જેમ આ ભવસાગરને પાર કરી જાય. અને જે લોકો નામ કીર્તન નથી કરતા એના માટે મોટો વિશાળ સમુદ્ર છે, કાંઠે ઉભા ઉભા વિચાર કરે આ ભવસાગરને કેમ પાર કરશું. કારણ કે નામ સંકીર્તન રૂપી જો હોડી કોઈની પાસે હોય, આચાર્યો તો ત્યાં સુધી લખ્યું છે કે ભક્તો ભક્તિ રૂપી નાવને તે આ બાજુ છોડી દે, શું કામ? કારણ કે ભવસાગર તો નાનો એવો થઈ ગયો. હવે એ ગાયના પગથી પડેલો જે ખાડો છે એને તરવા હોડીની જરૂર છે ખરી? એ તો વ્યક્તિ એમ જ પાર કરી જાય છે. એમ જે વ્યક્તિ નામ કીર્તનનો આશ્રય લેશે એ આસાનીથી પાર કરશે, અને જે વ્યક્તિ કળિયુગમાં નવા નવા પંથ પકડે છે, નવા નવા આઈડિયા પકડે છે, નવા નવા મત પકડે છે, એ વ્યક્તિને ભવસાગર ખાલી જોવાનો છે બસ. વિચાર કરશે આને કેમ પાર કરું, કારણ કે પડીશ તો ડૂબીશ. જોકે પડી જ ગયા છે, પણ બચવા માટે નામ સંકીર્તન એક જ આશ્રય છે. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે,
હરે રામ
હરે રામ 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 હરે હરે. હવે મને એવું લાગે છે કે જો આ રીતે હું શ્લોકોની વ્યાખ્યા કરીશ તો સાતમા દિવસે ભગવાન પ્રગટ નહીં થાય. એટલે હવે બે શ્લોક વિસ્તારથી જોયા, પણ હવે હું કથાને થોડી સ્પીડમાં લઈ જાઉં છું. કારણ કે આજે તૃતીય સત્ર છે, બ્રહ્માજીની સ્તુતિનો બીજો શ્લોક ચાલી રહ્યો. એટલી અદ્ભુત સ્તુતિ છે ભક્તો, છોડવાની ઈચ્છા નથી, પણ છતાં આને સંક્ષિપ્તમાં જ સમજવું પડશે. કારણ કે સમયની મર્યાદાથી હું તમે બધા બંધાયેલા છીએ. પણ ચૈતન્ય મહાપ્રભુએ કીધું છે, સિદ્ધાંત બોલિયા ચિત્તે ના કરહ આલસ. સિદ્ધાંત બોલવામાં આળસ ન કરવી જોઈએ, સિદ્ધાંત તો બોલવો જ રહ્યો. એટલા માટે મુખ્ય મુખ્ય સિદ્ધાંતો ઉપર કંઈક પ્રકાશ પાડશું, અને બાકી સંક્ષિપ્તમાં ભગવાનના ગુણોનું વર્ણન સાંભળી અને આજ ભગવાનને પ્રગટ તો કરાવી જ દેવાના છે, બરાબર છે? આજે જો ભાવથી અને શ્રદ્ધાથી કથા સાંભળજો તો ભગવાન પ્રગટ થશે. શ્રદ્ધા અને ભાવ ઓછો પડશે કદાચ નહીં આવે, કારણ કે તું ભાવગ્રહી જનાર્દન છે. તો મહાપ્રભુએ ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં કૃષ્ણ કળિયુગમાં પ્રકટ થાય છે, અને આ સંસારના લોકોને નામ કીર્તન કેવી રીતે કરવું એ ભક્તના રૂપમાં આવી અને શીખવાડે છે. એક પ્રશ્ન થાય, શા માટે? કારણ કે કૃષ્ણ અવતારમાં ભગવાન શ્રી કૃષ્ણ આવી અને 700 શ્લોકમાં ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું. છેલ્લા શ્લોકમાં કીધું કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્ય મોક્ષિષ્યામિ. માં સૂચ, હે અર્જુન, જો કોઈ પોતાના બધા ફાલતુ ધર્મોને છોડી કેવલ મારા શરણમાં આવી જાય, હું એને અહીંથી બહાર કાઢી દઉં છું, એને મુક્ત કરી દઉં છું. કૃષ્ણ કઈને વયા ગયા, કોઈ શરણમાં ન ગયું, બધા વળી પાછા પાપમાં લાગ્યા. ભગવાનને થયું કે હું ગીતા બોલ્યો પણ આવડાને સમજમાં નથી આવી. ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ એક ભક્તના રૂપમાં પ્રગટ થઈ અને આ સંસારને ઉપદેશ આપ્યો, ભક્તિ આવી રીતે કરાય. પોતે સંકીર્તન કર્યું, પોતે નામ જપ કરી, પોતે ભગવાનના વિગ્રહોની સેવા કરી, પોતે વૈષ્ણવના ચરણોની સેવા કરી અને બતાવ્યું આ સંસારને કે ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી જોઈએ. ભક્તોએ જ્યારે પૂછ્યું કે મહાપ્રભુ તમે સાક્ષાત કૃષ્ણ છો, છતાં આ બધા નિયમો શા માટે પાલન કરો છો તમે, ત્યારે ચૈતન્ય મહાપ્રભુ કહે છે આપની આચરેતી પ્રભુ જગતેર શીખાય. આ જગતને શિક્ષા આપવા માટે આચરણ કરવું બહુ જરૂરી છે. ભલે આપણે ભક્તિમાં બહુ આગળ વધી ગયા હોય, ગમે એટલા આગળ વધી ગયા હોય, પણ આચરણ ક્યારેય ભૂલાવવું ન જોઈએ. મહાપ્રભુ આ શિક્ષા આપે છે. એટલે આપણે જો સોળ માળા કરવાનો નિયમ લઈ લીધો છે તો જ્યાં સુધી શરીર ન છૂટે, હરિદાસ ઠાકુર જેમ કહે છે ખંડ ખંડ હય દેહ જાય યદી પ્રાણ તગુના આમી વદને છાડી હરિ નામ. એ મુસલમાન બાદશાહના સૈનિકો જ્યારે હરિદાસ ઠાકુરને મારતા હતા ત્યારે હરિદાસજી કહેતા હતા કે ખંડ ખંડ હય દેહ જાય યદી પ્રાણ, અરે મારા શરીરના રાય રાય જેટલા ટુકડા કરી નાખો છતાં એક એક ટુકડામાંથી અવાજ આવતો હશે હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે 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 રામ
રામ રામ હરે હરે.
આ છે ભગવાનના નામની શક્તિ. બતાવે છે ભક્તો અને ભગવાન એના જીવનમાં આચરણ કરીને મરતા દમ સુધી માળા છૂટવી ન જોઈએ. ઘણી વાર એવું બને ભક્તો જયારે આપણે બહુ માળા કરવાની જરૂર નથી. હરિદાસ ઠાકુર જો એના જીવનના અંત સમય સુધી ભગવાનના નામને ન છોડતા હોય, હાલાકી નામ જપતા જપતા એનું ભૌતિક શરીર દિવ્ય થઈ ગયું, સાક્ષાત મહાપ્રભુએ આવીને કીધું કે હરિદાસ હવે તારે નામ જપની જરૂર નથી, તારું આત્મા અને શરીર બે દિવ્ય થઈ ચૂક્યું છે, છતાં હરિદાસ કહે છે હું નિયમ નહીં છોડું પ્રભુ. આને કહેવામાં આવે છે દ્રઢતા. થોડા ઘણા સંસ્કૃતના શ્લોકો આવડી જાય, થોડું ઘણું અમારી જેમ બોલતા આવડી જાય એટલે ભક્ત થઈ ગયા છે, આવું ન સમજાય. ભક્ત તમારી વચ્ચે બેઠા છે, તમારી આજુબાજુમાં હશે, પણ તમે ઓળખી નહીં શકતા હો. એવું નથી કે હું અહીંયા ઇસ્કોનમાંથી હું વ્યાસપીઠ ઉપર બેઠો છું એટલે હું બહુ આગળ છું. અમારાથી ઘણા વરિષ્ઠ ભક્તો છે આ તમારી જ વચ્ચે નીચે બેઠા છે. ભક્ત પોતાના આચરણથી ભક્તિ શીખવે, એટલે ભગવાન સાક્ષાત ભક્તના રૂપમાં આ સંસારમાં પ્રકટ થઈ અને સંસારને ભક્તિની શિક્ષા પ્રદાન કરે છે. તો આવી રીતે ત્રિયુગમ ભગવાન છે અને ચોથા યુગમાં ભગવાન છુપાવેશમાં આવે છે. આગળ બ્રહ્માજી કહે છે
અજસ્ય ચક્રમ ત્વજયેર્યમાણમ મનોમયં પંચદશારમાશુ ત્રિણાભિવિધ્યોતચલમષ્ટનેમિ યદક્ષમાહોસ્તમૃતમ પ્રપદ્યે.
બ્રહ્માજી કહે છે અજસ્ય, અજસ્યનો અર્થ છે જેનો ક્યારેય જન્મ નથી, અર્થાત જીવના વિષયમાં કહી રહ્યા છે. ભગવાન જેમ અજ છે, ભગવાનનો ક્યારેય જન્મ નથી, એમ મારીને તમારી અંદર જે આત્મા છે એ આત્માનો ક્યારેય જન્મ થતો નથી, કારણ કે ભગવાનનો જ સચ્ચિદાનંદ અંશ છે. એટલા માટે ભગવાનની જેમ આત્મા એ સચ્ચિદાનંદ છે, એનો ક્યારેય જન્મ નથી. પણ એવા જીવ, એવા અજ જે આત્માઓ છે, ઈ જ્યારે ભૌતિક શરીર માયાનો સંપર્ક કરે ત્યારે એનો જન્મ મરણનો પ્રવાહ ચાલુ થાય છે, જન્મ મૃત્યુના ચક્રમાં આવે છે અને ભૂખ તરસ ઊંઘ પછી મૃત્યુ. તમે જુઓ જીવન જે છે એક ચક્ર છે, ભૂખ લાગે તરસ લાગે ઊંઘ આવે સૂવે, રોજ ડેઈલી જન્મથી લઈને મૃત્યુ સુધી આ કાળનું ચક્ર ચાલતું રહે છે. તો મનમાં એક પ્રશ્ન થાય આ ચક્ર કોણ ચલાવે છે, તો કહે છે અજયા. અજ શબ્દ જીવ માટે આવ્યો છે અને અજયા શબ્દનો અર્થ છે આ ચક્ર ભગવાન ચલાવે છે, પણ ભગવાન પોતે ચલાવતા નથી. ભગવાનની એક શક્તિ છે જેને આપણે માયાના નામથી ઓળખીએ છીએ. આ માયા આ જન્મ મૃત્યુના પ્રવાહને ચલાવતી રહે છે. પંચદશ એક એવું ચક્ર છે, બ્રહ્માજી એને મનોમય કહી રહ્યા છે. મનથી બનેલું ચક્ર છે એટલે એ ચક્રને મનોમયમ કહે છે. અને મનથી બનેલું કેમ છે? કારણ કે આ સંસારની અંદર બંધાવવાનું મુખ્ય કારણ મન છે. ઇન્દ્રિયા એના કંટ્રોલમાં હોય અથવા ઇન્દ્રિયા કંટ્રોલની બહાર છે, આ બધું મન ઉપર આધારિત છે. જે વ્યક્તિ પોતાના મનને વશમાં કરી લે, એ આ સંસારમાં ભગવાનને પ્રાપ્ત કરી લે છે. પણ જે વ્યક્તિઓ મનને વશ નથી કરતા, મનને પોતાનું મિત્ર બનાવે છે, એ લોકો સંસારમાં આ જન્મ મરણના પ્રવાહમાં હંમેશા ફરતા રહે છે. બહુ ઈચ્છા હોય, ઘણા લોકો કહેતા હોય, હાલો ને કથામાં જઈને બેસવી, કથામાં આવે તે અડધું ખાંભળે ને પછી ઓલું મન કે અહીં ઉભો થાય, એટલે એ ઉભો થાય વચ્ચે, પછી કે હવે અહીં નીકળ બહાર, પછી પાછો એ બહાર નીકળે, પછી કે હવે ઘરે જઈને હોઈ જા, હોઈ જાય પાછો. આપણને એવું હોય કે આ બધું આપણે કરવી, આપણે નહીં, આપણા કંટ્રોલમાં જે મન નથી ને એ આપણને આ બધું કરાવે છે. અને મન જેનું કંટ્રોલમાં હોય ને, મન કે અહીં કાલે સવારે ઓફિસ જવાનું છે, ઉભો થા, ઓફિસ કાયમ જવાનું છે, કથા તો 7 દિવસ જ છે અને એમાં આ ત્રીજો દિવસ, હવે 4 જ બાકી રહ્યા છે, પછી ઓફિસે જ જવાનું છે, એટલે આઈના બેઠશો. મન જે ઈચ્છા કરે છે વ્યક્તિ એ પ્રમાણે જો પાલન ન કરે ત્યારે એ મન વશમાં આવે છે. આનો અભ્યાસ કરવાથી, જો મનને વશ કરવું બહુ અઘરું છે. ગીતાના 4th અધ્યાયમાં તે કૃષ્ણએ અર્જુનને કીધું, અર્જુન મનને વશમાં કરી લે બધું ઠીક થઈ જાય. અર્જુન કે પણ એમ બોલે થઈ જાય, બોલો હવાને રોકવાની છે, એક બાણથી આ બ્રહ્માંડની હવાને રોકી દઉં, પણ હે કેશવ મનને રોકવું મારા વશમાં નથી. ભગવાન કેમ નથી નથી કરે, મને કરે કળિયુગ વાળા નહીં વશ કરે, અભ્યાસ. ભગવાને કીધું છે નિરંતર જો મનને વશમાં કરવાનો અભ્યાસ કરવામાં આવે તો એ મન વશમાં થઈ જાય છે. પણ આપણે શું કરવી છે? મન જેટલું માગે એટલું તરત સામે હાજર. ટીવી જોવું છે, હા ટીવી આવી ગયું, હા કપડા લેવા જ નયા, હાલો દુકાને. મોબાઈલ લેવો જ નવો, હાલો મોબાઈલ વાળાની દુકાને. જેટલી ઈચ્છા મન કરે આ શરીરને ઉપાડી નાખ્યું ન્યા તરત. એક સૂક્ષ્મ મન કેટલી વાસનાઓ પ્રકટ કરે છે. પ્રભુપાદજી એક બહુ સુંદર ઉદાહરણ આપતા આ મનને વશમાં કેમ થાય ખબર છે. પ્રાણી સંગ્રહાલયમાં જયારે સિંહ વાઘ ચિત્તા આવા માંસાહારી પ્રાણીઓને જયારે લાવે ને, પછી એ સિંહ બહુ ખૂંખાર હોય પેલા, પકડીને લાવ્યા હોય ને નવો નવો ત્યારે, પછી એને એને પાંજરામાં પૂરે, જેલમાં પૂરે ને, પછી 15 દિવસ ભૂખ્યો રાખે. અને ભૂખ્યો રાખે એટલે આમ એકદમ જાણે પૈસા લઈને કોઈ ઉઠી ગયો હોય ને કેવું મોઢું થાય ગયું તને, એમ હુતો હોય તને પાંજરામાં જવો ને તો. પછી 16મા દિવસે એ પ્રાણી સંગ્રહાલય વાળા એક ટુકડો આપે માંસનો. હવે એ 12 બળદનું જેમાં બળ હોય એ સિંહ, હવે એક નાના એવો માંસનો ટુકડો એનું શું ભોજન થાય. પછી બીજા દિવસે થોડુંક વધારે, પછી સિંહના મનમાં લાલચ થાય કે જો મારે ભોજન જોતું હોય તો આ લોકો જે કહે અમારે કરવું પડશે. વિચાર કરો ભક્તો, જંગલનો રાજા એક ત્રાડ એક ગર્જના કરે, જંગલના બધા જીવ મનુષ્ય સહિત બધા ભય પામે, અને ઈ સિંહ એક માંસના ટુકડા માટે રીંગમાંથી સર્કસમાં ઠેકડા મારતો હોય. પ્રભુપાદજી કહે છે જેમ સિંહને ભૂખ્યો રાખીને એને વશમાં કરે છે પ્રાણી સંગ્રહાલય વાળા, એમ મનને તે મન ઈચ્છા કરે કે મોબાઈલ લેવો, સીધું દુકાને ન દોડ્યું જવાય, વિચાર ના ના આજ નથી લેવો પછી ક્યારેક વાર. મનને મારવું પડશે, એને ભૂખ્યું રાખવું પડશે, અને પછી તમે જેમ કહેશો એમ એ મન કરશે. ઘણા ભક્તો કે પ્રભુજી માળામાં મન નથી લાગતું, પણ પેલા ભૂખ્યું તો રાખો, વશમાં તો કરો, પછી લાગે. આપણે પેલા જ દિવસથી બસ નાના થઈ જવું જોઈએ એમ ન થાય. તો એ મન જે છે એ જીવના બંધનનું કારણ છે. અને એટલા માટે એમાં પાછું ભળે છે પંચદશ, 10 ઇન્દ્રિયા અને 5 એના વિષય, એમ 15 આરાવાળું આ ચક્ર છે. અને ત્રિનાભી, ત્રિનાભી અર્થાત એ ચક્રમાં 3 ગુણ છે, સત્વ રજ અને તમ. અને એ ફરે છે કેટલી સ્પીડથી જાણો છો? તો કે છે વિદ્યુત ચલમ, વીજળીના વેગથી જેમ ચક્રને ફેરવવામાં આવે છે એવી રીતે વીજળીની સમાન નાશવંત ચાલ છે એની. કેમ? વ્યક્તિનો જન્મ થયો, થોડો ટાઈમ અહીંયા રહ્યો, પાછો મરી ગયો, ફરી પાછો જન્મ, ફરી પાછો મોટો થયો, ફરીને મર્યો, ફરી પાછો જન્મ, અવિરત વીજળીના વેગથી આ ચક્ર ચાલતું રહે છે. અને જુઓ આ ચક્ર ચાલે છે, પ્રતિક્ષણ આયુષ્ય નષ્ટ થઈ રહ્યું છે, શરીર નાશ થાય છે, છતાં અમુક નવરા એવા છે એની પાસે ટાઈમ જ ટાઈમ છે. બોલો, ઘણી વાર આપણે કોઈને પૂછ્યું આમ તમે આમ આટા કેમ મારો, તો કે ટાઈમ પાસ, આજ રવિવાર છે ને કઈ કામ નથી. એટલે તમે ટાઈમ પાસ કરો છો, ટાઈમ તમને પાસ કરી રહ્યો છે, તોય બે ફિકર બોલતા હોય ટાઈમ પાસ. પ્રભુજી ટાઈમ પાસ, ટાઈમ પાસ કરવો કથા સાંભળને, હે આ ત્રણ ત્રણ કલાક કાનમાં નાખીને બેસી જાવ, ક્યાં વહી જાય ખબર નહીં પડે, અને ઉપરથી કલ્યાણ થાય છે ને કથા સાંભળવાનું, પણ તોય લોકો ટાઈમ પાસ કરે. કઈ શું કરો, ટાઈમ પાસ. પણ કબીરજી એકવાર બનારસમાં ફરતા હતા, બહુ સુંદર દ્રશ્ય એમણે જોયું કે ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, દો પાટન કે બીચ મે સાબિત બચાનક હોય. કબીરજીએ જયારે ઓલી ઘંટી, પહેલાના સમયમાં હું કે ઘટલો કે ને આપણી ગુજરાતીમાં, એ ઘટલામાં કોઈ અનાજ દળતું હતું, કબીરજીએ જોયું, એ ઘટલાને જોઈને કબીરજીને રોવું આવી ગયું. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, શું કામ રડવું આવ્યું, કારણ કે જોયું કે એ ઘટલાના જે બે પથ્થર હતા એની વચ્ચે સાબિત બચાનો કોઈ એક દાણો બચ્યો નહીં, બધાનો લોટ થઈ ગયો. એમ સંસારની અંદર જે આ મનોમય ચક્રમાં ફસાઈ ગયા છે એ લોટ થવાના છે, મૃત્યુરૂપી કાળ એને પકડવાનો છે. પણ એક વસ્તુ કબીરજીએ કીધું, હા એ ઘટલામાં વચ્ચે ખીલો હોય અને ખીલાની નજીક જે દાણો રહી જાય ને એ સાબિત બચી જાય, એને કઈ ન થાય. એમ આ સંસારની અંદર ભગવાનના ભક્ત, ભગવાનનું નામ અને ભગવાનની શરણાગતિ જો કોઈ લઈ લે તો એ કાળચક્ર એવા ભક્તને કોઈ અસર કરી શકતા નથી. બ્રહ્માજી આ વર્ણન કહે છે અને ગીતામાં ભગવાન કહે છે, મામેવ ય પ્રપદ્યંતે માયામ એતામ તરંતિ તે. ભગવાન કહે છે માયા શક્તિ જે છે એ મેં બનાવી છે, અને માયાને જો તરવી હોય મારા શરણમાં આવવું પડશે, કારણ કે જેની શક્તિ છે એ જ વ્યક્તિ બચાવે, બીજો કોઈ બચાવશે. માનો કોઈ બહુ મોટો પૈસા વાળો વ્યક્તિ હોય ને એનો કોઈ માણસ તમને મારતો હોય, પછી તમે એ ભાઈ પાસે જઈને કહો, બોલો ભાઈ તમારો જે બોડીગાર્ડ છે ને સમજો મને મારે છે, પણ એ જેનો બોડીગાર્ડ છે એ વ્યક્તિ કહે છે જો આની સામે હું ક્યારેય આંખ ઉઠાવીને જોતો નહીં, તો ઓલો ક્યારે તમને મારશે? ભલે તમારી કરતા શક્તિશાળી હોય, માયા જીવ કરતા બેશક શક્તિશાળી છે, માયાનો બહુ પ્રભાવ છે, છતાં જો કૃષ્ણની શરણાગતિ જે વ્યક્તિ લઈ લે માયા ક્યારેય એની સામે નજર ઉઠાવીને જોતી નથી. પણ દુર્દૈવ દુર્ભાગ્ય છે આ સંસારનો, લોકો બધાની શરણે જાય, માતા પિતાની શરણમાં જાય બાળકો, શું કામ, અમારું રક્ષણ કરશે. ખબર નથી કે માતા પિતા એ આ સંસારમાંથી છોડીને જવાના છે. કોઈ પોતાના શેઠના રક્ષણમાં વિચાર કરતા હોય કે નહીં આપણા શેઠ પાસે બહુ પૈસા છે ને એ આપણું રક્ષણ કરશે. કોઈને માતા પિતા ઉપર, કોઈને દેશ ઉપર, કોઈને સમાજ ઉપર, બધી જગ્યાએ શરણાગતિ લીધી છે, અને એક શરણાગતિ તો બધાએ લીધી છે એ ઘરવાળાની. ઘરવાળા કે એટલું જ કરવું હે ને, શરણાગત તમે કયો ઈ શરણાગતિ ભગવાનની લેવી જોઈએ. ભગવાનની જે લોકો શરણાગતિમાં રહે છે એને માયા ક્યારેય સ્પર્શ કરતી નથી. એટલા માટે શ્રી પ્રભુપાદજી એક સ્ટેટમેન્ટ 1973 લોસ એન્જલસના પ્રવચનમાં કીધું હતું કે યોર સેલ્ફ ઇઝ ઓલવેઝ ઇન કૃષ્ણ કોન્શિયસનેસ. તમે તમારી જાતને હંમેશા કૃષ્ણ ભાવનામાં રાખો, ભગવાનને શરણાગત રાખો. કલી વિલ નોટ એબલ ટચ ટુ યુ. આજે કળિયુગ છે, માયા છે, એ તમને સ્પર્શ નહીં કરે ક્યારેય. માયાથી બચવું બહુ સહેલું છે, કૃષ્ણના શરણમાં વયા જાઓ, માયા પડખે નહીં ફરે. પણ કૃષ્ણની શરણાગતિ જ્યાં સુધી નથી, માયા પકડશે ને એવો પકડશે. કવિરાજ ગોસ્વામી કહે છે, કભી સ્વર્ગ ઉઠાય કભી નરક ડૂબાય, રાજ દંડ જૈન નદી ચુભાય. પહેલાના સમયમાં કોઈને મૃત્યુદંડની સજા મળતી તો શું કરે, એને પકડી નદીમાં લઈ જાય, નદીમાં ડૂબાડી રાખે, અને છેલ્લો શ્વાસ એમ લાગે કે બસ હવે જો આને શ્વાસ નહીં મળે તો મરી જશે, ત્યારે એને પાછો બહાર કાઢે, વળી પાછો એક શ્વાસ ખાલી લેવા દે, વળી પાછો અંદર નાખે, અને આવી રીતે તડપાવી તડપાવીની વ્યક્તિને મારવામાં આવતો. એમ માયા જે છે એ આ સંસારની અંદર પ્રત્યેક જીવને દુખી કરીને દુખી કરીને દુખી કરી અને મારતી રહે છે. પણ એ માયાથી જો બચવું હોય તો શરણાગત ભગવાનને થવું પડશે. અને શરણાગતિ એટલે બીજું કાંઈ નથી, જીવનમાં જે કરો છો એ જ કરતા રહ્યો, બસ કેવલ ભગવાનના નામને તમારા જીવનમાં એડ કરી દો, નામ સંકીર્તનનો આશ્રય લઈ લ્યો, પછી માયા તમને સ્પર્શ નહીં કરે. એટલા માટે જીવ ગોસ્વામીએ બહુ સુંદર એક ટીકા આની ઉપર લખી છે કે પહેલા શ્લોકમાં બ્રહ્મના સ્વરૂપને સમજાવવામાં આવ્યું, ભગવાનનું સ્વરૂપ કેવું છે, અવિક્રિયમ અનંતમ આદ્યમ. બીજા શ્લોકમાં પરમાત્મ તત્વને સમજાવવામાં આવ્યા, ભગવાન બધા જીવના હૃદયમાં રહે છે. ત્રીજા શ્લોકમાં કે માયાના પતિ ભગવાન છે અને જીવોના પતિ ભગવાન છે. અને હવે પછીના શ્લોકમાં ભગવાનના રૂપનું વર્ણન થઈ રહ્યું છે.
યએક વર્ણમ તમસ પરમ લોકમ અવ્યક્તમનંત પારમ આસાંચકારો પશુપર્ણમેનમ ઉપાસતે યોગરથે નધીરા.
કે છે તમસઃ પરમ, હે પ્રભુ તમે અજ્ઞાનથી પરે છો, અર્થાત તમે તમારા ધામ વૈકુંઠમાં રહ્યો છો. કારણ કે ભગવાનના ધામમાં અજ્ઞાન નથી, અજ્ઞાનનો અર્થ છે અંધકાર, તિમિર. આ સંસાર જે છે એમાં સ્વાભાવિક અંધકાર છે, પણ ભગવાને પ્રકાશ માટે આ સંસારમાં સૂર્યની વ્યવસ્થા કરી છે. પ્રકાશ માટે જેમ સૂર્ય છે એમ અંધારા માટે કોઈ સ્ત્રોત છે ખરો? કારણ કે ભૌતિક જગતમાં અંધકાર સ્વાભાવિક છે, પણ ભગવાનનું ધામ જે છે એ તો અદ્ભુત. અને ભગવાનના ધામના વિષયમાં જો વર્ણન ગમે એટલું વર્ણન કરવામાં આવે છતાં ઓછું છે. તો એવું ભગવાનનું ધામ છે જ્યાં ભગવાન રહે છે. અને કહે છે ઉપસુપર્ણમ, જે જીવની સૌથી નજીક છે. માનો કે તમને પૂછવા માં તમારી સૌથી નજીક કોણ, તો આપણી પાસે તો એક જ જવાબ છે, અમારા ઘરવાળા. જીવની સૌથી નજીક ભગવાન છે, કારણ કે હૃદયમાં આત્માની સાથે પરમાત્માના રૂપમાં ભગવાન રહે છે, સૌથી નજીક છે જીવની. અને એવા ભગવાનની કહે છે યોગ રથેન, સંસારના જે યોગીઓ છે, જે ધીર લોકો છે, એ ભગવાન ગરુડ ધ્વજ, અર્થાત જેની ધજામાં ગરુડજી છે, જેનું વાહન ગરુડજી છે, એવા ભગવાન એની શરણ કોણ લે છે? જે ભક્ત લોકો છે. આ યોગ રથ એટલે કે ભક્તિ યોગ રૂપી રથની ઉપર સવાર થયેલો વ્યક્તિ એ સીધો ભગવાન ગરુડ ધ્વજને પ્રાપ્ત કરી લે છે. અર્થાત ભગવાનને જો પ્રાપ્ત કરવા હોય તો આપણે તે યોગ રથ ઉપર સવાર થવું પડશે. અને કળિયુગમાં તમારે ગોતવાની જરૂર નથી. યોગ રથ શું છે જાણો છો? ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ ઇસ્કોન, આ કળિયુગમાં સૌથી મોટામાં મોટો યોગ રથ છે. અને આ તમને એટલા માટે હું કહું છું કારણ કે ઇસ્કોનના ભક્તનું જે જ્ઞાન છે, જે સમજણ છે ભગવાનના વિષયમાં, એની સાથે દુનિયાના કોઈ પણ જ્ઞાનની કમ્પેરિઝન કરવાની તમને છૂટી છે. જે તત્વ પ્રમાણિત તમને આ પ્રભુપાદજીના શબ્દમાં મળે છે, એવું જો ક્યાંય પણ બીજે મળે આટલું સચોટ જ્ઞાન, તો અમે એને સ્વીકાર કરવા તૈયાર છીએ કોઈ જગ્યાએ. કારણ કે આ એક યોગ રથ પ્રભુપાદજી આ દુનિયામાં મૂકીને ગયા છે કે આવો યોગ રથમાં બેસો. અને જો ભક્તિ બહુ ઈઝી છે ભક્તો, પ્રભુપાદજીએ શીખ્યું તું યોગ રથમાં બેસીને શું કરવાનું છે ખબર છે? એક તો જે તમે અહીંયા કરો છો અત્યારે, તમે બધા ઓલરેડી યોગ રથમાં બેઠા છો, ભગવાનની કથા સાંભળવાની છે, ભગવાનના દર્શન કરવાના છે, કીર્તન કરવાનું છે, અને આ બધું થઈને જયારે થાકી જાઓ એટલે પ્રસાદ, આમાં કઈ અઘરું છે? હે, તમે જે ધંધો કરો છો ને એમાં જેટલી મહેનત છે ને એની એક ટકો મહેનત ભક્તિ કરવા નથી. અને મારી વાત તમને કદાચ ન બેહતી હોય તો એકવાર કરીને જુઓ, અનુભવ કરો, કોઈ કષ્ટ નહીં. તમારે બસ ખાલી આવવાનું છે પ્રવચનોમાં, કથાઓમાં, મંદિરોમાં આવીને ભગવાનના દર્શન કરો, દર્શન કરીને કથા હલતી હોય બેસો, નહીતર કીર્તન કરો, નાચો ને પછી સીધા વ્યા જાવ પ્રસાદ હોલમાં. હે ને, અને ખીચડી તો ઇસ્કોન ની ફેમસ છે વર્લ્ડ વાઇડ. હે, પ્રસાદ ખાવ, ભગવાનના નામને જપો, બસ આ જ ભક્તિ છે. કળિયુગમાં બહુ સરળ, પણ સરળ છે ને એટલે જ લોકો નથી કરતા. કારણ કે પેલા કે મફતમાં મળતું હોય ને એની વેલ્યુ ન હોય. અમે અત્યારે ડિસેમ્બર મહિનો ચાલે, ગીતા વિતરણ કરવા જાય ભક્તો, તો લોકો એમ કે અમારી પાસે છે. ગમે ત્યારે ભગવદ્ ગીતા બધા શું કે પ્રભુજી અમારા ઘરે તણી પડી છે. પણ જો તમે એમ કહો ને કે આ મફત છે, તો બોલો એક મિનિટમાં લાખ ગીતા હોય ને તો વિતરણ થઈ જાય. મફતનું મૂકવું જ નહીં પછી ક્યાં વાત રહી. હવે ગીતા એટલે જીવનનું પરિવર્તન કરવા વાળો ગ્રંથ છે. ભક્તો તમારી ઉપર કૃપા કરવા તમને એ આપી રહ્યા છે. અને તોય જો તમે કહો નાની 100 રૂપિયા કિંમત, તો અમારા ઘરે છે મફત તો આવા દો. અમારા ઘરવાળાની એક આપો, અમારા છોકરાની એક આપો. પણ એમ કહો ને કે 100 રૂપિયા કિંમત, તો કે ના ના એમ બધા એકમાં વાંચ લેશું. કેટલું હીન માઇન્ડ છે જો તમે ધર્મના વિષયમાં. હેને, બાકી બીજી બધી જગ્યાએ તો બહુ ખર્ચો કરવી આપણે. માની લો બજારમાં કોઈ 1 કરોડ રૂપિયા લઈને ઉઠી જાય, ત્યાં કાંઈ વાંધો નહીં. પણ કથાઓમાં, ધાર્મિક કાર્યોમાં ડોનેશન આપવાનું હોય ને, પ્રભુજી 5100 લખો. એટલે પાછા અમારે જોતા નથી હો, એટલે નથી કહેતો આપ આવડા કહે જો. કારણ કે આમાં બધી ચોખવટ કરવી પડે, ને જો ચોખવટ ન થાય તો ક્યાંક હલવાઈ જવાય. એક શાસ્ત્રનો સિદ્ધાંત તમને સમજાવી રહ્યો છું. અને પૈસા એના જ જાય, આ યાદ રાખજો સિદ્ધાંત છે. દવાખાનો, કોર્ટ અને રોગ એ જ વ્યક્તિઓને આવે જે ક્યારેય દાન ન કરતા હોય. બાકી તમારે પ્રેક્ટિકલ જોવો, જે લોકો દાન કરે છે કોર્ટ કચેરી દવાખાનું, એને ક્યારેય ન આવે. આ સિદ્ધાંત છે શાસ્ત્રનો. કારણ કે ભગવાનને જે કાંઈ કર, પણ હકીકતમાં ભગવાનને કાંઈ જરૂર નથી. કારણ કે બધું ભગવાનને જ બનાવ્યું છે, આપણે શું ભગવાનને આપવાના. ઘણા લોકો કે અમે ભગવાનને હાર, પણ એ ફૂલ ભગવાને જ ઉગાડ્યા છે મફતમાં ભાઈ. અને આપણે એ ઓલા માળી પાસે જઈને 30 રૂપિયા લઈ લે, અમે ભગવાનને અર્પણ કર્યું. ભગવાન એટલા માટે કહે છે આપો અમને, કારણ કે એ બાને જીવ ભગવાનની નજીક આવે. હવે આમાં ઘણા લોકો એવા હશે જેને આ ભક્તોએ આમંત્રણ આપીને બોલાવ્યા છે કે એક દી તમારી કથામાં આવવાનું છે. શું કામ? તો એ કે અમે એમનામ નહીં આવીએ, કાંઈક આપશું. તો એ ડોનેશનના બાને ત્યાં અહીંયા આવે, કથા સાંભળે, અને સાંભળ્યા પછી ભક્ત બની જાય. અનેક ઉદાહરણો છે કે ઇસ્કોનમાં લોકો આવી રીતે ભક્ત થયા છે. કોઈ પણ બાને જીવ ભગવાનની નજીક આવવો જોઈએ. એ ચાહે ડોનેશનનું બાનું હોય, કથા સાંભળવાનું હોય, પ્રસાદનું હોય કે ગમે એ હોય. ભગવાન ઈ ચાહે છે કે દુનિયાના પ્રત્યેક જીવ મારી નજીક આવે, અને એની નજીક જવા માટે યોગ રથમાં બેસવું જરૂરી છે. એટલા માટે આપણે તે યોગ રથમાં બેસી જવાનું છે. અને યોગ રથમાં બેસવું એટલે ભગવાન આપણને લેવા માટે નિશ્ચિત રૂપે આવવાના છે. તો બ્રહ્માજી કહે છે આગળના શ્લોકમાં,
નયસ્ય કશ્ચાતિતિ તર્તિ માયા યયા જનો મોહ્યતિ વેદનાર્થમ તમ નિર્જિતાત્મ ગુણમ પરેશમ નમામ ભૂતેષુ સમં ચરંતમ.
બ્રહ્માજી કહે છે કે હે પ્રભુ, તો ઈ જે તમારી માયા છે જેને સંસારના જીવો જીતી નથી શકતા, ઈ જ માયાના કારણે જીવ તમારા સ્વરૂપને જાણી નથી શકતો. જે તમારું સ્વરૂપ ઘટ ઘટમાં બિરાજે છે, અનેક પ્રકારે અનેક સ્વરૂપોમાં ભગવાન અહીંયા આવતા રહે છે, દર્શન આપે છે, છતાં જીવ ભગવાનને જોઈ નથી શકતો. અને આચાર્યો તે પોતાના કીર્તનોમાં તે આ બધું કહે છે. અને આપણે તે હમણાં ક્યારના સિદ્ધાંત સાંભળવી છે, આવો ભજન રસનો આસ્વાદન કરીએ. બહુ સુંદર વૈષ્ણવ આચાર્યોએ લખ્યું છે, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી.
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, નાથજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમનાથજી મહા
ભગવાન પોતાનો વિસ્તાર કરે છે. જો માયાને સમજવી બહુ જરૂરી છે, આપણને એક જ ખબર છે કે સંસારમાં જે ફસાવે એનું નામ માયા. એવું નથી, ભગવાનની લીલામાં જે સહાય કરે છે એને યોગ માયા કહેવામાં આવે છે. આપણને બધાને જે ફસાવીને રાખે છે એને મહામાયા કહેવામાં આવે છે. એક આત્મમાયા છે, ગુણ માયા છે, માયાના અનેક પ્રકાર છે. જ્યારે જ્યારે જેની જરૂર પડે ભગવાન એનું એની પાસે એવું કામ કરાવે છે. અર્થાત એ માયાપતિ છે ભગવાન, માયા જે છે એ ભગવાનના વશમાં રહે છે. અને હવે બ્રહ્માજીના અંતિમ શ્લોકો બાજુ જાવી, કારણ કે કથાને આગળ લઈ ગયા વગર છૂટક્યો જ નથી. તો આગળ બ્રહ્માજીએ ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન કર્યું, અને તમે બધા સારી રીતે જાણો છો કે અનેક અનેક વિભૂતિઓ વિરાટ સ્વરૂપમાં હોય છે, અને એ સ્વરૂપ ભગવાને અર્જુનને બતાવ્યું હતું. આગળ બ્રહ્માજી કહે છે, દ્રવ્યમ વય કર્મ ગુણાન યત યોગ માયા અવિહિતાન. પંચભૂત, કાળ, કર્મ, સત્વગુણ વગેરે આ બધું યોગ માયા દ્વારા જે નિષિદ્ધ ધર્મ પ્રગટ થયું છે. એ કહે છે યત દુર્વિભાવ્યમ, અર્થાત આ તમે જે કાંઈ સંસાર બનાવ્યો છે, આ મનુષ્ય બનાવ્યા, મનુષ્યના શરીરને આજના ડોક્ટરો નથી સમજી શકતા. હજી મગજની વ્યવસ્થા કેવી છે, હૃદયની વ્યવસ્થા કેવી છે, કિડની આ તે, શરીરની જે કાંઈ વ્યવસ્થા બનાવવામાં આવી છે એને મનુષ્ય નથી સમજી શકતા. તો વિચાર કરો ભક્તો કે ભગવાને જે સૃષ્ટિની રચના કરી છે, અનંત કોટી બ્રહ્માંડની જે વ્યવસ્થા છે, શરૂઆતમાં મેં તમને એનું વર્ણન કર્યું પણ મગજમાં બેસાડવું તમને મુશ્કેલ લાગ્યું છે એ વખતે, પણ એ હકીકત છે ભક્તો કે ભગવાનની એક નાની એવી વ્યવસ્થા, એક નાની એવી રચના આપણા શરીરને આપણે પૂરું નથી સમજી શકતા, તો પછી અનંત કોટી બ્રહ્માંડનું સર્જન જે છે એને સમજવું બહુ મુશ્કેલ છે. જેવી રીતે તમે જુઓ કે ટમેટા, ટમેટાનો જે છોડ છે એ લીલા કલરનો હોય, એ લીલા કલરના છોડમાં ધીમે ધીમે એ છોડ મોટો થાય, એમાં ટમેટા લાગે, એ લીલા કલરના હોય, પછી અચાનક એ ટમેટું લાલ થઈ જાય, લીલું જે છે એ લાલ થઈ જાય, એમાં રસ આવે. જો ભગવાનની સૃષ્ટિમાં કેટલી વિવિધતા છે, નહીતર વિચાર કરો કોઈએ ટમેટાને લીલામાંથી લાલ થતું ભાડું આ જોધીમ ક્યારે, કે હું ટમેટીના છોડ આગળ ઉભો હતો અને હું જોતો હતો ને એમ ટમેટું લીલામાં લાલ થઈ ગયું, બોલો ભાડું કોઈ. બી ટમેટાની વાત જવા દો, આ છોકરા બોલે છે ને, હા એ છોકરા નાના હોય, આપણે પેલા નાના હતા, પછી આપણા મોટા થઈ ગયા, આપણને ખબર પડી આપણું શરીર કેમ વધે છે, અથવા આપણા મમ્મી પપ્પાએ કોઈ દી કીધું, અલ્યા કાલ તું થોડોક એક ઇંચ વધ્યો હતો, જાણે આ બહારથી કોઈક મહેમાન આવે ને તો કે એટલે તમારો છોકરો બહુ મોટો થઈ ગયો, એ એવડો રે એવડો રે મોટો થવાનો. પણ બધું આપણી વચ્ચે થઈ રહ્યું છે, આપણી નજર સામે, છતાં આપણે એને જોઈ શકતા. છોકરો મોટો થઈ ગયો એ બીજાને દેખાય, આપણને ન દેખાય. હે નાળિયેરની તમે વ્યવસ્થા જુઓ, કેટલી ઊંચી નાળિયેરી, એની ઉપર પાછું નાળિયેર, અને પાછું ઉપરથી કેટલું પેકિંગ છે એમાં જુઓ. કદાચ તમે એક તરફ લાવો ઘરે અને ચપ્પુ તોડવો ને તો એ ખુલે નહીં, એના માટે ઓલું જોઈ છરો હે ને મોટું, અને એ તરોપાની અંદર પાછું પાણી, અને મિનરલ વોટર કરતા હજાર ગણું શુદ્ધ. કોઈએ ભાડ્યું એટલે જો નાળિયેરીમાં પાણી ઉપર ચડ્યું હે, નાળિયેરમાં ગયું. કોઈ પણ ફળ જ્યારે મોટું થાય કોઈ વ્યક્તિ જોઈ શકે છે? કોઈ નથી જોતું, છતાં આ સૃષ્ટિમાં પરિવર્તન ચાલતું રહે છે, આપણે નથી જોઈ શકતા છતાં પરિવર્તન ચાલુ છે. એમ ફૂલો તમે જુઓ, આર્ટિફિશિયલ ફૂલ હોય તો આપણને ગમે જોવા કે નહીં બહુ સુંદર ફૂલ છે, પણ જે ઓરિજિનલ ફૂલ છે એની અંદર કલર કોણ આપવા જાય? ગુલાબની અંદર રીતે વ્હાઈટ કલર, રેડ કલર, પિંક કલર, બધા અલગ અલગ કલરના ગુલાબ, મરચાનો લીલો કલર, ટમેટાનો લાલ કલર, પોપૈયાનો કાચો હોય ત્યારે લીલો, પાકે એટલે પીળો, એમાં પાછી ડિઝાઇન પાડવાની, બોલો, અને પોપૈયાના વૃક્ષ ઉપર પોપૈયું જ આવવા દેવાનું, ત્યાં પાછું નાળિયેર ન આવવું જોઈએ. આ વ્યવસ્થા જોવાની છે ને, છતાં પ્રકૃતિમાં કોઈ ગડબડ નહીં. હવે પ્રકૃતિ શું છે જાણો છો? ભગવાનની એક બહુ નાની એવી શક્તિ છે આ પ્રકૃતિ, અને એ પ્રકૃતિ આ સંસારમાં પ્રત્યેક જીવોને શરીર આપે છે અને એની પાસેથી શરીર લઈ લે છે, ભગવાનની એક નાની એવી શક્તિ. તો એ ભગવાને આત્માને જે આ શરીરમાં ફિટિંગ કર્યો છે ને, આશ્ચર્ય આમાં છે. બહુ જ્ઞાન છે ને બહાર લેવાની જરૂર નથી, જ્ઞાન બધું આપણી આસપાસના વિસ્તારમાં જ છે. આપણી આસપાસ જે ક્રિયાઓ ઘટનાઓ બને છે આમાં જ બધું જ્ઞાન પડ્યું છે. તમે જુઓ, શરીર જડ છે, પંચભૂતથી બન્યું છે, આ શરીરને કોઈ દુઃખ નથી, કાંઈ નથી, જડ શરીર છે. પણ એ જડ શરીરમાં તે સચ્ચિદાનંદ આત્મા રહે છે, આ સૌથી મોટું આશ્ચર્ય છે. શરીર જડ છે અને આત્મા પાછો વાયુ સ્વરૂપ છે. બ્રહ્માંડ ભ્રમી તે કોનો ભાગ્યવાન જીવ, આત્મા વાયુ સ્વરૂપ છે. હવે તમે વિચાર કરો, હવાને ક્યાંય બંધ કરીએ કઈ? તમે એમ કહો કે આજે આપણે મુઠ્ઠીમાં હવાને પકડી લેવી, લ્યો હવા છે બધે, હવાને પકડી ન શકાય, સમજાય છે? એટલે કે છે કે આ શરીરમાં નવ દ્વાર છે. આ કાન, નાક, પછી ચામડીના છિદ્રો છે, જનેન્દ્રિયોના છિદ્રો છે, તો કુલ શરીરમાં મુખ્ય નવ દ્વાર. હવે તમે કોઈ એવું પાત્ર જોયું છે કે જે એકદમ ખુલ્લું હોય છતાં એમાં હવા ભરી હોય? મતલબ તમે હવાને એમાં પેક કરી રાખો. માનો ફુગ્ગાની અંદર, આલો આપણે ઉદાહરણ સરસ મળ્યું છે, ફુગ્ગામાં તમે હવા ભરો, ફૂટલા ફુગ્ગાની જ વાત લેવી હે ને, માનો કે કોઈ ફુગ્ગો ફૂટ નાનું એવું કાણું એમાં પડી ગયું હોય, પછી તમે એમાં બહુ હવા ભરો, બહુ હવા ભરો, પણ એમાં કાણું છે એટલે હવા એમાં ટકશે? નહીં ટકે. તો શરીરમાં નવ છિદ્ર છે, નવ દ્વાર છે, છતાં વાયુ સ્વરૂપ આત્મા શરીરમાં ટક્યો છે, કોઈ દી બહાર નથી નીકળી જતો. એમ કે હાલો ભાઈ, આપણે રાતે સુઈ ગયા અને આત્માને વિચાર્યું, લે હું બંગાળ આંટો મારતો આવું, હે બન્યું કોઈ દી? આત્મા ક્યારેય મૃત્યુ સિવાય ક્યારેય આત્મા શરીરની બહાર નથી નીકળતો, હાલાકી વાયુ સ્વરૂપ છે, શરીર જડ છે. એટલા માટે કવિ કહે છે, નવ દ્વારે કો પિંજડા તામે પંછી કોન. નવ દ્વારનું એક પિંજરું છે અને એમાં એક પક્ષી બેઠું છે. રહી બે કો અચરજ હે ગયા તો અચરજ કોન. સૌથી મોટું આશ્ચર્ય એ છે કે આ શરીરમાં રહે છે, આમાંથી વયો જાય આશ્ચર્ય નથી. આપણે બધા મૃત્યુને આશ્ચર્ય માનવી છે, એટલે એટલે આત્મા આમાંથી વયો ગયો, મરવું એ આશ્ચર્ય નથી. નવ નવ છિદ્ર શરીરમાં હોવા છતાં આત્મા શરીરમાં ટક્યો છે, આ સૌથી મોટું આશ્ચર્ય છે. બ્રહ્માજી કહે છે, પ્રભુ ઈ શરીરમાં ટકવું એ આશ્ચર્ય છે, કારણ આ મશીન જે છે ને, મનુષ્યનું શરીર, એ પ્રભુ તમે બનાવ્યું છે. અને તમે જે રચના બનાવી હોય આ ભગવાનની વ્યવસ્થા છે. જુઓ તમે, આપણે સમય કાળની ગણતરી કરી, હવે આપણો એક મહિનો એટલે પિતૃઓનો એક દિવસ, આપણું એક વર્ષ એટલે દેવતાઓનો એક દિવસ, અને આપણા 43,20,000 ગુણ્યા 1,000 કરો એટલે બ્રહ્માજીના 12 કલાક. એક જ લાઈનમાં આખું બ્રહ્માંડ છે, છતાં સમય બધાનો સાપેક્ષ છે. એક એક પ્રસંગ છે ભાગવતમાં, રૈવત નામના એક રાજા હતા અને એને પોતાની કન્યાના વિવાહ કરવા હતા. ગયા બ્રહ્માજી પાસે અને બ્રહ્માજીને જઈને કીધું કે મારી આ કન્યા છે, એના વિવાહ કરવાના છે, તો આના માટે તમે કોઈ યોગ્ય પતિ લખ્યો છે? તો હવે ઈ જ્યારે બ્રહ્મલોકમાં ગયા ત્યારે બન્યું એવું કે બ્રહ્માજી કથા સાંભળતા હતા, કીર્તન સાંભળતા હતા. જો બ્રહ્માજી એટલા સર્વશ્રેષ્ઠ જીવ હોવા છતાં કથા અને કીર્તન સાંભળે છે, અને આપણે થોડુંક ભાગવત આવડે ને થોડુંક સમજી ગયા હતા કે આપણે ક્યાં જરૂર છે, આટા મારતા હોય કથાઓમાં. તે બોલો, બ્રહ્માજી કથા કીર્તન સાંભળતા હતા. રૈવત મહારાજ એમ કે હમણાં ફ્રી થાય એટલે પૂછું, 5 મિનિટ પછી બ્રહ્માજીને પૂછ્યું કે આની હાટું પતિ? બ્રહ્માજી કે મેં લખ્યો તો, પણ જે લખ્યો ને એના પરિવારમાંથી, એના વંશમાંથી કે એના વંશજોમાંથી આજે કોઈ પૃથ્વી ઉપર છે નહીં. ભારે કરી, કેમ? કે તમે પૃથ્વી લોકથી અહીં આવ્યા, પૃથ્વી લોક ઉપર લાખો યુગ વ્યતીત થઈ ગયા છે, તો હવે શું કરવું અમારે? તો કે કામ કરો, જલ્દી પાછા જાઓ, કારણ અત્યારે ભગવાન કૃષ્ણ અને બલરામ પૃથ્વી ઉપર છે, તો આ તમારી કન્યા જે છે રેવતી, એના માટે બલરામજી સૌથી યોગ્ય વર છે. અને બલરામજીના અને રેવતીજીના વિવાહ કરવામાં આવ્યા. કથામાં તમને એટલા માટે કીધ્યા કે એક જ બ્રહ્માંડની જે વ્યવસ્થા ભગવાને કરી છે, એ વ્યવસ્થાને તે હું કે તમે સમજી નથી શકતા. કઈક કઈક વર્ણન સ્થાનના વિષયમાં સુખદેવ ગોસ્વામીએ પાંચમા સ્કંદમાં કર્યું છે, એ ભાગવત જેથી હાથમાં આવ્યું, જેટલા જેટલા ભક્તોને ત્યારથી બધા ભક્તો એ સ્થાનને સમજવા મથે છે. હજી સુધી સૃષ્ટિના વિષયમાં કોઈ પૂરેપૂરું સમજી શક્યું નથી. કારણ કે અમારા જેટલા શિક્ષા ગુરુઓ છે ને, બધાને પૂછવીને કે અહીંયા લખ્યું છે ઓલો લોક આમ, એ પ્રશ્ન રહેવા દો. કારણ કે ભાગવતનો અઘરામાં અઘરો વિષય જો હોય તો આ સૃષ્ટિની વ્યવસ્થા છે જે ભગવાને બનાવ્યું છે. ક્યાંક ક્યાંક અમારા ગુરુ મહારાજે આનું વર્ણન કર્યું છે, એટલે એના જ શબ્દોને તમારી સામે રિલે કરું છું. બાકી સામાન્ય ભક્તના બસની વાત નથી કે સૃષ્ટિની આ વ્યવસ્થાને સમજી શકે. તો અને આટલી બધી વિવિધતા વાળી જાણવા જેવી સૃષ્ટિ છતાં બ્રહ્માજી કહે છે, પ્રભુ સંસારમાં જે ભક્ત છે એ તમારી આ સૃષ્ટિમાં રસ લેતા નથી. આ જે પ્રપંચ છે, આ પંચભૂત થી બનેલી જે આ દુનિયા છે, આમાં તમારા ભક્તોને રસ હોતો નથી. કોણ રસ લે છે? તો કે જે અજ્ઞાની વ્યક્તિઓ છે, જેને જ્ઞાન નથી, એ જ વ્યક્તિઓ આ સંસારમાં રસ લેવાનો પ્રયાસ કરે છે. કારણ કે ભક્તો તો જાણે છે બધું નાશવંત છે, અહીંયા રસ નથી. સાચો રસ ભગવાનના શરણમાં, એના ચરણોમાં છે. અને જ્યારે અંતિમ શ્લોક આ સ્તુતિનો બ્રહ્માજી કહે છે, નમો સ્તુતસ્મા ઉપશાંત શક્તે સ્વરાજ્ય લાભ પ્રતિપૂરિત આત્મને ગુણેષુ માયા રચિતેષુ રીતિર ભિન્ન સજ્જમાનાય નભસ્વ દૂતયે. બ્રહ્માજી કહે છે ઉપશાંત શક્તિએ, જે બીજું કાંઈ પામવાનો પ્રયાસ નથી કરતો, અર્થાત અશાંતિથી રહિત છે. ભગવાનના જીવનમાં કોઈ અશાંતિ નથી, કેવલ શાંતિ, કોઈ દુઃખ નથી ભગવાનના જીવનમાં. કારણ ભગવાન ચાહે તો એ ભગવાન ક્યારેય દુઃખી ન થઈ શકે, કારણ કે સચિદાનંદ છે, આનંદનું સ્વરૂપ છે, શાંતાકાર ભગવાનને કહેવામાં આવ્યા છે. એટલે એક શ્લોક છે, શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ. ભગવાન શાંતાકાર છે, અશાંતિ નથી ભગવાનના જીવનમાં. આપણી જેમ નહીં અહીંથી ત્યાં ભાગ ભાગ કરતા હોય, દોડા દોડ કરતા, આવું ભગવાનમાં નથી. સ્વરાજ્ય લાભ પ્રપૂરિત આત્મને, અને પોતે જ પોતાનામાં સ્વતંત્ર છે. આ દુનિયામાં શું કરવું શું ન કરવું ભગવાનને કોઈને પૂછવાની જરૂર નથી. સ્વરાટ ભાગવતના પ્રથમ શ્લોકમાં જ આવ્યું છે, એને ભગવાન સ્વરાટ છે, સ્વતંત્ર છે, કોઈના અંડરમાં નથી. આ દુનિયામાં એક એવો સંપ્રદાય ચાલે છે, એ સંપ્રદાયના મૂર્ખાવોનું એવું કહેવું છે કે ભગવાન તે માયાના અંડરમાં છે. જે માયાને ભગવાને બનાવી છે, એ લોકો એવું કહે છે કે ભગવાન માયાની અંડરમાં છે. અધૂરું જ્ઞાન આને કહેવાય, ઓલા કે અધૂરો ઘડો વધારે છલકાય અને પછી બૂમાબૂમ કરે ને થોડા ઘણા અનુયાયીઓ ભેગા કરે. આમાં સ્વરાટ છે ભગવાન, અને ત્રણેય ગુણોથી આ જગતની રચના કરી છે, છતાં ત્રણેય ગુણોમાં એ ભગવાન ક્યારેય લિપ્ત થતા નથી. આ બનાવ્યું બધું ભગવાને ત્રણેય ગુણના પ્રભાવથી, પણ ક્યારેય આ ત્રણ ગુણથી ભગવાન બંધાતા નથી. જેમ વાયુને ક્યારેય ન બાંધી શકાય, એમાં ગુણ ભગવાનને ક્યારેય બાંધી શકતો નથી. તો આટલી બધી સ્તુતિ જ્યારે સાંભળી તો ભગવાન માની લો પૂછે કે તમે આટલા બધા મારા વખાણ કરો છો, મૂળ પ્રશ્ન કયો, તમારે જોતું શું, શું કામ તમે આ મારા ગુણગાન ચાલુ કર્યા છે? ત્યારે બ્રહ્માજી કહે છે કે હે પ્રભુ, અમે તમને શરણાગત છીએ, અમે તમારી શરણમાં આવ્યા છીએ, તમારા દર્શન કરવા છે અમારે. કારણ કે તમે દેખાતા નથી, પ્રાર્થના અમે ઘણી કરી, શ્લોક ઘણા બોલ્યા, પણ અમારે તમારા દર્શન કરવા છે. તો ભગવાન પૂછે કયા સ્વરૂપના દર્શન કરવા છે? તો કહે છે પ્રપન્નામ દિદૃક્ષણામ સંમિતમ સ્મિતમ તે મુખાંબુજમ અમારે તમારા મૂળ રૂપના દર્શન કરવા છે અને એમાંય તે સસ્મિત મુખ કમળ જેમાં છે એવું અને અમારી આંખ્યુંથી દેખાય, ભગવાનને આપણી આ ચામડાની આંખથી ન જોઈ શકાય. તો બ્રહ્માજી કહે છે કયું સ્વરૂપ? એક તો તમારું મૂળ સ્વરૂપ, બીજું એમાં સસ્મિત મુખ કમળ હોવું જોઈએ. સસ્મિત મુખ કમળ એટલે જાણો છો, સ્મિત એટલે ભગવાનને કોઈ ટેન્શન નથી, કોઈ ચિંતા નથી, એટલે એક મંદ મુસ્કાન ભગવાનના મુખ ઉપર નિત્ય રહે છે. દાંત દેખાય એવી નહીં, હે ને, દાંત દેખાય અને હસવું કહેવાય, હે ને, ભગવાન એવું નથી હસતા. ભગવાનના મુખ ઉપર એક સ્માઇલ હંમેશા રહે છે અને એ સ્માઇલ આ સંસારનો કોઈ વ્યક્તિ ન આપી શકે, એટલે એનું ઉદાહરણ નથી આની જેવી, એવી કૃષ્ણની સ્માઇલ છે. તો ઓલા કેમેરા વાળા ક્યારેક કે સ્માઇલ પ્લીઝ, અને એ પરાણે પરાણે જે સ્માઇલ આપણે આપી હોય અને એ સ્માઇલ આપ્યા પછી વ્યક્તિ કેટલો દુઃખી હોય. તમે સ્ટુડિયોમાં ક્યારેક જાજો, હે ને, આ કેમેરા વાળાને પૂછજો ક્યારેક, એને ખબર હોય, હે ને, કેટલા દુઃખી થાય પછી. એવી સ્માઇલ નથી ભગવાનની. જો આચાર્યોએ કોઈ ઉદાહરણ નથી આપ્યું, કારણ કે કૃષ્ણના મુખ ઉપર જે હાસ્ય છે એવું સંસારમાં કોઈનું છે જ નહીં બીજું. એટલે કીધું સસ્મિત મુખ કમળ એવું તમારું, અને બીજું કે આ સ્વરૂપ તમારું પાછું અમને દેખાય એવું, તમે પ્રગટ થઈ જાઓ પણ દેખાય નહીં તો. એટલે અમારી આંખોને દેખાય અને અમારી ઇન્દ્રિયો એના અનુભવ કરી શકે એવું સ્વરૂપ પ્રગટ કરો. તો ભગવાનને પૂછ્યું કે ખાલી સસ્મિત મુખાંબુજમ કયો, ખાલી મોઢું જોવું છે? દેવતાઓ કે નહીં નહીં, મોઢું નહીં, તમારું આખું સ્વરૂપ જોવું છે, પૂર્ણ રૂપ. તો ભગવાન કે ઇન્દ્રિયા નહીં જોઈ શકે, કારણ ઇન્દ્રિયાતીત, ઇન્દ્રિયોથી તો હું પરે છું. તો દેવતાઓ કે પરે હોય શક્તિ આપો તમે, હે, કારણ કે તમારા સ્વરૂપને જોવાની શક્તિ તમારી પાસે છે. અમે કદાચ ગમે એટલો પ્રયાસ કરવી, કદાચ ચશ્મા પહેરવી, લેન્સ પહેરવી, તો તમે દેખાવ એમ નથી, ગમે એટલી નકલી આંખો લગાડવી, પણ તમે દેખાવ એમ છો નહીં. તો તમે એવું સ્વરૂપ પ્રગટ કરો કે અમારી ઇન્દ્રિયા જે ભૌતિક છે એ તમારા સ્વરૂપને જોઈ શકે. ત્યારે બીજા શ્લોકમાં બ્રહ્માજી કહે છે હે પ્રભુ. તો ભગવાન માની લો એક બીજો પ્રશ્ન કરે કે હું પ્રકટ થાય, માની લો તમારી પ્રાર્થના કરવાથી હું પ્રકટ થાય, આવું તમને કોણે કીધું કે ભગવાનને જઈને પ્રાર્થના કરો ભગવાન પ્રકટ થાય, હે ને? તમને તમને વિશ્વાસ ક્યાંથી આવ્યો કે તમે મને સ્તુતિ કરશો ને હું તમારી સામે પ્રગટ થઈશ? ત્યારે બ્રહ્માજી કહે છે પ્રભુ, તમે અલગ અલગ યુગમાં અલગ અલગ અવતાર લઈને પ્રગટ થાવ છો અને પ્રગટ થઈને શું કરો છો? તો કહે છે કર્મ દુર્વિષહમ યન્નો ભગવાન સ્તત કરોતિહી. તમે પ્રગટ થઈને એવા એવા કાર્ય કરો છો જે કામ અમારાથી થતા નથી. જેમ કે તમે ગિરિરાજજી ઉપાડ્યો હતો વૃંદાવનમાં, હવે એ અમે ન ઉપાડીએ કે બ્રહ્માજી કહે. તમે પછી ઓલા હિરણાક્ષને માર્યો હતો, હવે હિરણાક્ષને વધ કરવો એ તો અમે બધા જોતા હતા એનો ત્રાસ, હિરણ્યકશિપુનો ત્રાસ બ્રહ્માજી કે અમે જોતા હતા, પણ પ્રભુ એની વધ કરવાની ક્ષમતા અમારામાં નહોતી. એટલે જે કાર્ય અમે દેવતાઓ નથી કરી શકતા એ કાર્ય પ્રભુ તમે કરો છો, અને તમે જે કાંઈ અવતાર લીધા છે એ તમારી શક્તિના પુરાવા છે. તમારા પહેલાના જે કાર્યો છે એનાથી અમને વિશ્વાસ છે કે તમે પ્રકટ થશો. બીજો સિદ્ધાંત સમજો, મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના કરો છો પણ એ સ્તુતિ અને પ્રાર્થનામાં વિશ્વાસ હોવો જોઈએ કે નહીં મારી પ્રાર્થના ભગવાન સાંભળે છે. મંદિરે જાય ભગવાનની સામે હાથ જોડે, એવી પથ્થરની મૂર્તિ હે ને, એમાંય પાછા દુહા ગાતા હોય, હે ને, પથ્થર પૂજે ભગવાન મિલે તો મેં પૂજું પૂરા પહાડ. પથ્થરમાંથી ભગવાન નીકળે, પ્રહલાદ મહારાજે થાંભલામાંથી પ્રગટ કરાવ્યા. આ તો ભાવ અને શ્રદ્ધાનો વિષય છે. પથ્થરમાંથી ભગવાન બોલે, જો હૃદયમાં ભાવ હોય ને તો, અને ભાવ ન હોય તો મંદિરની મૂર્તિ ક્યાં આપણી યાર વાતો કરે છે? હે, અમે બધા મંદિર જાઓ છો કે નહીં? જાઓ છો તો વાંધો નહીં, મંદિર જાઓ છો તો મૂર્તિ આપણી યાર બોલતી નથી, કારણ અભાવ છે શ્રદ્ધા ને વિશ્વાસનો. એટલા માટે બ્રહ્માજી કહે છે કે જે લોકો ભજન નથી કરતા, ક્લેશ ભૌર્ય અલ્પ સારાણી કર્માણી વિફલાની વા, જે લોકો ભજન નથી કરતા ના સંસારમાં રાત દિવસ મચ્યા જ કરે છે કે લાવો લાવો ભેગું કરો, આ લોકો સખત પરિશ્રમ કરે પણ છેલ્લે કે છે દેહનામ વિષયાર્થાનમ ન તથૈવા પ્રીતમ ત્વયી, છેલ્લે સંતોષકારક પરિણામ એને મળવાનું નથી. શું કામ નહીં મળે? કારણ કે આખું જીવન મહેનત કરી ભેગું કર્યું અનંત એક ક્ષણમાં છોડીને વયો ગયો. શું લાભ છે તમારી મહેનતનો? એટલા માટે આચાર્ય ભાગવતમાં લખે છે, જન્મ લાભ પરે પુંસા મંતે નારાયણ સ્મૃતિ. જીવનમાં એવું કાર્ય કરવું જોઈએ જેનાથી મરતા સમયે ભગવાનની યાદ આવે. બાકી તો લઈ લઈને જો મરવું જ રહ્યું તો પછી જીવન શું કામનું છે? પણ જે લોકો ભજન કરે છે એ નક્કર પરિણામ મેળવે છે. આમ તો આ વાત તમે ઘણી જગ્યાએ સાંભળી હશે, પણ ઘણા લોકો મને પ્રશ્ન કરે છે કે પ્રભુજી તમારી વાત બધી સાચી, બ્રહ્માજી બોલે એ સાચું, ભાગવત બોલે એ સાચું, પણ જો અમે મહેનત નહીં કરવી, ધંધો નહીં કરવી, તો અમારું પાલન કોણ કરશે? એ ભગવાન કરશે, વિશ્વાસ નથી. હાલો તોય તે તમે બિઝનેસ ધંધો તમારો જે કરો છો એ કરતા રહ્યો, અને બાકી જે ટાઈમ ગલ્લે બેહવામાં, ટીવી જોવામાં, સોસાયટી વાળા રે ગપ્પા મારવામાં જે ટાઈમ વેસ્ટ જાય છે જીવનમાંથી, એ ટાઈમને બચાવો અને એ ટાઈમમાં ભજન કરી શકાય જો કરવું હોય તો. અને ઘણા લોકો કે નહીં પ્રભુજી, પહેલા એમ પૈસા કમાઈ લેવી, સમાજમાં અમારું સ્થાન બની જાય, અમારું નામ બની જાય, અને પછી અમે ભજન કરશું. હવે તમે માની લો કે પૈસા કમાવા માંડો, બની શકે એવું કે આ જીવનમાં તમે કરોડોપતિ નહીં થાવ અને મૃત્યુ આવી જાય. કરોડોપતિ કેમ થવાય એ જાણો છો? આપણી પાસે રસ્તો છે એનો, પૈસા કમાવાનો શોર્ટકટ જાણવું છે તો રજૂ કરું, બોલો. આમાં ના છે ના પાડે. જો ગીતામાં કૃષ્ણ કહે છે, સુચિનામ શ્રીમતામ ગેહે, જે વ્યક્તિ ભજન કરે ને, ભક્તિ કરે, પછી આપણને ખબર છે કે આ જન્મમાં આપણે ભગવાનને નહીં પણ કઈક ભક્તિ થઈ હોય, 20%, 30%, 40%, 50% જે થઈ હોય, અધૂરી ભક્તિ, અરે આપણે મરી ગયા, આપણું શરીર છૂટી ગયું, તો આવા જે અધૂરી ભક્તિ વાળા જીવ છે એને ભગવાન કહે છે, સુચિનામ શ્રીમતામ ગેહે, હું એને વૈષ્ણવ પરિવારમાં અને પૈસા વાળા એકદમ ધની પરિવારમાં જન્મ આપું છું. એમ તાળીઓ પાડો, માં પેલા સમજો. તો માની લો કોઈ કરોડપતિ ના ઘરે આપણો જન્મ થાય, હે, કોઈ પૈસા વાળાના ઘરે જન્મ થાય, તો જેવો એના ઘરે જન્મ થયો તરત જ બધું આપણું થઈ ગયું કે નહીં? હે ને, મહેનત ભલે ને બીજા, પૈસા આમ આવે શોર્ટકટમાં, બાકી તૂટી જાવ તો કદાચ થોડાક થવાના હતા એ થઈ ગયા, બાકી રહી ગયા. હે, આ બ્રહ્માજી ઈ કહે છે આ શ્લોકમાં કે જે લોકો ભક્તિ કરે એને તો પરિણામ મળવાનું છે પાક્કું. હે, તો બીજા લોકો જે કમાઈ કમાઈને આ મૂકીને જે મરી જવાના છે, તો શું કામ ભક્તો એનો ઉપયોગ કૃષ્ણ ભાવનામાં ન કરે? હે, એવા પૈસા વાળાના ઘરે જન્મ લેશે ભક્તો, અને ન્યા ભગવાનની અધૂરી રહેલી ભક્તિને પૂરી કરશે, અને એ ધન ઓલાય નકરું બેંકમાં, આંગડિયામાં, આયાન ત્યાં જે હંતાડ્યું હતું એનો કૃષ્ણ ભાવનામાં ઉપયોગ કરશે. આ છે શોર્ટકટ, બ્રહ્માજી સમજાવે છે. બાકી મહેનત કરીને તો આખું ગામ મેળવે, વગર મહેનતે લેતા આવડે આને બુદ્ધિમાન કહેવાય. કેમ લાગે છે બ્રહ્માજીની સલાહ? પણ આમાં ધીરજ વાવી જોઈએ ભાઈ, એક જન્મ જવા દેવો પડે. તમે કહો તરત લાવો, કાલને કાલ એમ ન આવે, થોડુંક ધૈર્ય રાખવું પડે. તો ભજન જે કરે પરિણામ એને મળવાનું છે. એક ઉદાહરણ ખાલી હું તમને આપું એનું, વિભીષણ. જુઓ, રાવણે એ સોનાની લંકા લેવા માટે શું કર્યું? પેલા તો શિવજીની તપસ્યા કરી, તપસ્યા કરીને તો શિવજી પ્રસન્ન ન થયા. પછી જે 10 માથા હતા એક એક કાપીને માંડ્યો હવન કુંડમાં નાખવા. 1,00,000 વર્ષ તપસ્યા કરે અને એક માથું કાપીને કુંડમાં નાખે, 2,00,000 વર્ષ તપસ્યા, અને આવી રીતે 10 માથા જયારે હવન કુંડમાં નાખ્યા ત્યારે શિવજી પ્રસન્ન થઈને કીધું, બોલ શું જોતું? સોનાની લંકા આપો. શિવજી કે લઈ જા. આ રાવણ કેટલી મહેનત, માથા કાપી નાય, બોલવું સીધું લાગે વો ભાઈ. હા, આપણી આંગળી કપાણી હોય ખબર છે કેટલું દુઃખ લાગે. હવે માથા કાપીને શિવજીને અર્પણ કર્યા ત્યારે સોનાની લંકા મળી, અને ઈ જ લંકા વિભીષણે ખાલી લંકાથી ભારત આવીને રામને પ્રણામ કર્યા, ભગવાન રામે કીધું, ઉઠો લંકેશ, આખી લંકાનો રાજા બનાવી દીધો. અને રાજા બનાવ્યા એટલું નહીં, 7 ચિરંજીવીઓમાં એક નામ અમર છે વિભીષણનું, આજે લંકાના રાજા એ વિભીષણ છે આજની તારીખમાં. અને હર 12 વર્ષે શ્રીરંગમ માં આવે છે ભગવાન રંગનાથજી નો અભિષેક કરવા માટે આજે. કેવળ ભગવાન રઘુનાથને એક પ્રણામ કરવાથી ખાલી, હા છે ભગવાનના પ્રણામની મહિમા ભક્તો. ભગવાનને પહેલા છે ને આમ ભગવાનના ભક્તો દેખાતા હોય ફક્કડ, પણ ઈ જયારે બોલે ને ભૂગા કાઢી નાખે. આ શિવજી સોનાની લંકા આપી, પણ શિવજી એની હાટું કોઈ દી ઘર નથી બનાવ્યું ક્યારેય. શું કામ નથી બનાવ્યું? કારણ કે શિવજી જાણે છે કે આ માથાકૂટ ન કરાય, ટાઈમ જે છે એ ભજનમાં અપાય. આ ઘરની બધી મગજમારી આવી ક્યાંથી? ઘર બનાવ્યું એટલે ન વધતો. આપણે જયારે સુરતમાં આવ્યા, આપણા લગ્ન ન થયા તો 2000 કે 3000 માં જલસા કરતા હતા કે નહીં? હે, પછી ઘર બનાવ્યું, લગ્ન કર્યા, પછી છોકરાને સ્કૂલે મોકલ્યા, ના તે ખર્ચા વધ્યા, આમે આપણું વધ્યું બધું પછી. અને ઈ લપ કરવામાં આપણે ભજન ભૂલી ગયા. ખરે જો હું નાનો હતો ને તે મને યાદ છે, અમારે ગામમાં મંડળ હતા, દર શનિવારે ભજન થાય, કીર્તન થાય, એવા ભજન ગાતા હોય ને આખી આખી રાત. એટલે ગામની જે સીમ હોય ને એમાં સંભળાતા હોય બધે, એવા ભજન ગાતા હોય. સુરતમાં આવ્યા ને તો ઈ ગામના ગામના ને મળવાનો ટાઈમ નથી રહ્યો. બોલો, આ આપણી પ્રગતિ. પ્રભુપાદજી કે પશુઓ જેવી પ્રગતિ કરી નાખી. ભલે પહેલા આપણી પાસે પૈસા નહોતા, પણ સંબંધ જે હતો, પ્રેમ જે હતો, એ બધું ખોવાઈ ગયો. હે ને, બે ભાઈઓને મળવાનો સમય નથી, પછી બીજી ક્યાં વાત કરવાની રહી? કારણ ભજન ઘટ્યું એટલે. આનું કારણ એ છે, ભજન જ વયા ગયા. હજી અમારા એ મંજીરા ને તબલા ને બધું એ અમારા ગામમાં પડ્યું, ધૂળ ખાય છે હજી. હવે કોઈને વગાડવાનો ટાઈમ નથી. અને જે કઈ વધ્યા છે ગામમાં એનું ભજન કરવું નથી. એટલે મારા ગામની વાત નહીં, બધા ગામની આ જ દશા છે. નગર કહે એટલે પ્રભુજી એને ગામની, બધા ગામ આમ જ આવે છે. એટલા માટે ભજન તો કરવું જ રહ્યું જીવનમાં. ત્યારે કહે છે કે ભગવાન પ્રતિ કરેલું થોડું કર્મ ક્યારે નિષ્ફળ જાતું નથી. ભગવાન કહે છે મારે કરોડો રૂપિયાની જરૂર નથી, મારે સોનાના આભૂષણોની જરૂર નથી. ગીતામાં સ્પષ્ટ કૃષ્ણ બોલે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયત્સતિ. કોઈ મને ભાવથી એક પાંદડું આપી દે ખાલી, કોઈ મને ભાવથી એક ફૂલ આપી દે, કોઈ ફળ આપે, અને માની લો કે ફ્રૂટ આજ મોંઘું થઈ ગયું, ફ્રૂટ લેવાના પૈસા ન હોય, એક તુલસી પત્ર કોઈ અર્પણ કરી દે, ભગવાન કહે છે હું પ્રસન્ન થઈ જાઉં છું. એવું નથી કે પૈસા હોય તો જ ભક્તિ થાય. પાંડવોના વનવાસમાં દ્રૌપદીજીએ ખાલી એક શાકનું એક પત્તું અર્પણ કર્યું ભગવાનને, એક પત્ર આપ્યું, ભગવાન પ્રસન્ન થઈ ગયા. અને દ્રૌપદીને પોતાનું નામ આપ્યું, ભગવાનનું નામ છે કૃષ્ણ, અને દ્રૌપદીનું નામ આપ્યું કૃષ્ણા. એક પત્ર ખાલી અર્પણ કર્યું, ભગવાન સંતુષ્ટ. ત્યાર પછી આવો, જે કથાનું કઈક અંશ મેં તમને આગળ સંભળાવ્યો હતો, ગજેન્દ્રએ ખાલી એક કમળનું પુષ્પ સુંડમાં લઈને ભગવાનને આપ્યું, ભગવાન ગરુડ ઉપર સવાર થઈને આવીને એ ગજેન્દ્રની રક્ષા કરી, એક ફૂલ આપવાથી ખાલી. ફળ, મોટા મોટા ઋષિઓની વચ્ચે રહેતી શબરી, એઠા બોર ભગવાનને અર્પણ કર્યા. ભગવાન કોઈ ઋષિના આશ્રમમાં ન ગયા, કોઈ ઋષિ ઉપર કૃપા ન કરી, માત્ર શબરી ઉપર કૃપા કરી દીધી ખાલી ફળ આપવાથી. અને માની લો આ બધું ન હોય, ભાગવતના એકાદશ સ્કંદમાં કથા છે, પાણી રંતિદેવ નામના એક બ્રાહ્મણે 48 દિવસના ઉપવાસ અને 49મા દિવસે ભગવાનને ખાલી પાણી અર્પણ કર્યું, ભગવાન એનાથી પ્રસન્ન થઈ ગયા. બતાવો, અઘરું છે ભક્તિ? અઘરી છે ભક્તિ? આપણે કરવી નથી. બાકી સુવિધા ભગવાને બધી આપી છે. તમારી જીવનમાં જેવી અનુકૂળતા હોય એ રીતે ભજન કરો, પણ ભજન કરો. પણ આપણે નિયમ લીધો છે, બધું કરશું, પાપ કરશું, ગામને હેરાન કરશું, બધું કરશું, પણ ભજન નહીં કરવી. ભજન સિવાય બધું કરશું. અને ઘણા લોકો છે ને જે ભજન કરતા હોય ને એને એને ગાંડા સમજે, એને મૂર્ખ્યા કહેતા હોય. શું કામ? એ કે આવડા જો, આપણે મોટી મોટી ગાડીઓમાં ફરવી, હોટલોમાં જમવી, અને હરે કૃષ્ણ વાળા રહી ગયા. હે ને, કારણ કે આવડાને જ ના પાડી, હોટલમાં ન જવાય, બહુ ભોગ ન કરાય. એટલે એ લોકો એવું સમજતા હોય કે આપણે 20,000 ના 30,000 ના મોબાઈલ વાપરવી, આ હરે કૃષ્ણ વાળા રહી ગયા, આવડાને હું ભોગમાં બાકી. હે, એ મર્યા પછી ખબર પડશે તમે ભોગ ભોગવા છે કે ભોગે તમને ભોગવી લીધા છે. કારણ કે તમને તો અત્યારે સંસારના ભોગ મળશે, પણ ભક્તો જયારે ભગવાનના ધામમાં જાય છે, સનાતન ભોગ પ્રાપ્ત થવાનો છે, ક્યારેય મરવાનું જ નહીં. સૌથી પહેલું તો તમારી પાસે કરોડો રૂપિયા હોય, બહુ સારો પરિવાર, પણ છોડીને અહીંથી જવું પડશે એ પાક્કું છે. પણ એક વખત જો ભગવાનના ધામમાં એન્ટ્રી મળી ગઈ, ફરીને ક્યારે નીકળવાનું જ નહીં, મોજ જ કરવાની. આને કહેવાય સાચી મોજ. ઘણા લોકો ગાય ખરા મોજમાં રહેવું, એને પણ એમ ગાય ન રહેવાય, એને મહામંત્ર ગાવો પડે. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. ઘણા લોકોના મનમાં છે તો અમે આમ જ્યાં ત્યાં મથવી છીએ. અત્યારે ઈ બ્રહ્માજી બહુ સુંદર શ્લોક કહે છે, યથા હિ સ્કંદ શાખા નામ તરોર મુલાવ સેવનમ એવમ આરાધનમ વિષ્ણુ સર્વેશામ આત્મનશ્ચહિ. હે પ્રભુ, સંસારમાં જો કોઈ વ્યક્તિ તમારું શરણ લઈ લે, તમારી એકવાર ભક્તિ કરે, આ સંસારમાં એને બીજા કોઈનું ભજન કરવાની કે બીજા કોઈના શરણમાં જાવાની જરૂર નથી. કારણ આપતા બ્રહ્માજી એક બહુ સુંદર ઉદાહરણ આપે કે વૃક્ષના મૂળમાં પાણી નાખવાથી એ ડાળીઓને પાણી મળી જાય, પાંદડાઓને પાણી મળી જાય. એવી રીતે હે પ્રભુ, તમારું જો ભજન કરવામાં આવે, તમારી જો ભક્તિ કરવામાં આવે, તો સંસારના બધા દેવી દેવતા, સંસારના બધા ભક્તો, સંસારના બધા ઋષિમુનિઓ, બધા બ્રહ્મર્ષિઓ અને જેટલા જેટલા મહાન વ્યક્તિઓ છે, આ બધા હે પ્રભુ તમને સંતુષ્ટ કરવાથી આખું જગત સંતુષ્ટ થઈ જાય છે. એટલા માટે આરાધનામ અપી સર્વેશામ વિષ્ણુ આરાધના, સર્વશ્રેષ્ઠ આરાધના ભગવાન વિષ્ણુની છે. એટલા માટે જો ભજન કરવું હોય તો ભગવાન વિષ્ણુ, નારાયણ કે કૃષ્ણનું કરવું જોઈએ. કારણ બ્રહ્માજી એમને શરણ લીધી ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે, શ્રી શુક ઉવાચ એવમ સ્તુત સુરગણે ભગવાન હરીશ્વર તેષામ આવિર્ભૂદ્રાજન સહસ્ત્રાર્કોદયયુતિ. હે રાજા, પરીક્ષિત મહારાજને કહી રહ્યા છે, હે રાજન, બ્રહ્માજી અને આ જે દેવતાઓ છે એની પ્રાર્થના સાંભળી અને ભગવાન પ્રકટ થયા. ક્યાં પ્રકટ થયા? તો જે ક્ષીર સમુદ્રના તટ ઉપર બ્રહ્માજી પ્રાર્થના કરી રહ્યા હતા, ઈ જ ક્ષીર સમુદ્રના તટ ઉપર ભગવાન પ્રકટ થયા. અને કેવા છે ભગવાન? તો કહે છે, હજારો સૂર્યની સમાન પ્રકાશ એમના શરીરમાંથી નીકળી રહ્યો હતો. એક બે સૂર્યની વાત નથી, હજારો સૂર્યનું તેજ ભગવાનના શરીરમાંથી નીકળે છે. અને જે નિરાકારવાદી છે, જે લોકો એમ માને છે ભગવાન નિરાકાર છે, એ ભગવાનના શરીરમાંથી નીકળતા તેજને ખાલી જોયું છે, ભગવાનને નથી જોયા. બસ એ તેજને જોઈ લીધું ધ્યાનમાં અને વિચાર કર્યો કે નહીં, ભગવાન નિરાકાર છે. ભગવાન નિરાકાર છે પણ એ એક એનું અલગ સ્વરૂપ છે. મૂળ ભગવાન આપણી જેમ એક વ્યક્તિ છે. તો કહે છે, ભગવાનના શરીરમાંથી હજારો સૂર્યની સમાન પ્રકાશ તેન એવ મહસા ઈક્ષણ પ્રતિહત સર્વદેવા. અને ભગવાનના એ પ્રકાશને જોઈ, ભગવાન જ્યારે પ્રકટ થયા સમુદ્રમાં, તો કહે છે કોઈ દેવતા એને જોઈ ન શક્યા. એક બહુ સુંદર સિદ્ધાંત અહીંયા પ્રસ્તુત કરે છે સુખદેવ ગોસ્વામી કે જે સ્વર્ગમાં રહેવા વાળા શુદ્ધ મન વાળા દેવતાઓ જો ભગવાનને ન જોઈ શકતા હોય, ભગવાન સામે પ્રગટ છે, તો પછી આપણી જેવા કર્મ વાસનાઓથી ભરેલા જે લોકો છે કઈ રીતે ભગવાનનું દર્શન કરી શકીએ? જો એવું નથી કે ભગવાન સામે હોય એટલે દેખાય જ, આ દેવતાઓની સામે ભગવાન ઉભા છે. છતાં 33 કરોડ દેવી દેવતામાંથી સ્વર્ગના રાજા ઇન્દ્ર રીતે ભગવાનને જોઈ ન શક્યા. અને સંસારમાં ઘણા લોકો એમ કે છે, ભગવાન બતાવો ભગવાન બતાવો, એમ ભગવાન ન દેખાય. એને પ્રાર્થના કરવામાં આવે, એને પ્રણામ કરવામાં આવે, તો જ ભગવાન એના સ્વરૂપને આ બધા જીવો સામે પ્રકટ કરે છે. અને સત્ય છે, ભગવાન બધાને નથી દેખાતા. ઈ જેની સામે પોતાના સ્વરૂપને પ્રકટ કરવા ચાહે, એ જ વ્યક્તિ ભગવાનને જોઈ શકે. કદાચ અહીંયા અત્યારે ભગવાન પ્રકટ થાય તો બેઠેલા બધા લોકો ન જોઈ શકે. જેની અંદર શુદ્ધતા છે, ભક્તિ છે, એ જ ભગવાનનું દર્શન કરી શકે. બધા લોકોની ક્ષમતા નથી. તો માની લો કે ભગવાન આવ્યા છે, એનું પ્રમાણ શું? તો કહે છે કે સહસર્વેણ ભગવાન વિરંચી, એમાં બે વ્યક્તિઓએ ભગવાનના દર્શન કર્યા. એક કહે છે સહ સર્વેણ, એક ભગવાન શિવ અને ભગવાન વિરંચી બ્રહ્માજી, આ બે વ્યક્તિએ ભગવાનને જોયા કે ભગવાન પ્રકટ થયા છે, અને જેવા ભગવાનને પ્રકટ થયેલા જોયા બ્રહ્માજી અને શિવજી બેય ભગવાનને પ્રણામ કર્યા, તો એટલા 33 કરોડ જે વાહે ઉભા થાય એને થયું નહીં ભગવાન આવી ગયા લાગે છે. બ્રહ્માજી પ્રણામ કરે છે એટલે હામે હશે તો આપણે કરો. બ્રહ્માજીને શિવજીને જોઈને વાહે વાહે 33 કરોડ ઝૂક્યા, ભગવાનને પ્રણામ કર્યા, પણ છતાં કોઈ જોઈ ન શક્યું ભગવાનને. ત્યારે એ દેવતાઓએ પ્રાર્થના કરી, પ્રભુ અમે તમને પ્રાર્થના કરી, તે ઓલો શ્લોક તો બોલ્યા હતા કે તમે દેખાવ એવા સ્વરૂપમાં આવો. ભગવાન કે હું દેખાવ છું, બ્રહ્મા અને શિવજી મને જોવે છે. ફરીથી બ્રહ્માજીએ પ્રાર્થના કરી, પ્રભુ આ દેવતાઓ બહુ દુઃખી થયા છે અને આમે તમારા પ્રિય છે, એક કામ કરો, આ દેવતાઓને પ્રસન્ન કરવા માટે તમે જે તમારું સ્વરૂપ છે એ સ્વરૂપને આ લોકો સામે પ્રકટ કરો. બ્રહ્માજીની પ્રાર્થનાથી ભગવાને પોતાનું સ્વરૂપ લોકોની સામે પ્રકટ કર્યું અને બધા દેવતાઓએ જોયું, આમ જેમ હતા એમ જોતા રહી ગયા, અદ્ભુત સ્વરૂપ ભગવાનનું. કારણ દેવતાઓએ આની પહેલા ભગવાનને ક્યારેય જોયા નહોતા, આ પ્રથમવાર દેવતાઓ ભગવાનને જોઈ રહ્યા છે. કે છે તપ્ત હેમ અવદાતે ન, તપાવેલા સોનાની જેવું એકદમ ગૌર વર્ણ ભગવાનનો હતું. કૌશલ્ય વાસસા લસત અને રેશમી પિતાંબર ભગવાને ધારણ કર્યું હતું. જો ભગવાનના સ્વરૂપનું વર્ણન કરે છે. અને જો તમે તે ભગવાનને જો જોવા માંગતા હોય ને, 8 પ્રકારની ભગવાનની મૂર્તિ હોય એમાં એક છે મનોમય મૂર્તિ, અર્થાત શાસ્ત્રમાં જે રૂપનું વર્ણન કર્યું હોય એવા રૂપને પોતાના મનમાં ધારણ કરવું, એ તે ભગવાનનો વિગ્રહ છે. તો અહીંયા સાંભળો, આ વર્ણન કોણ બોલી રહ્યું છે? જે બ્રહ્માજી ભગવાનને લાઈવ પોતાની સામે જોઈ રહ્યા છે, એ ભગવાન બ્રહ્મા બતાવી રહ્યા છે કે ભગવાન કેવા છે. તો સાંભળો હવે એક એક શબ્દ ને બ્રહ્માજીનું વર્ણન. કે કૌશલ્ય વાસસ, અર્થાત ભગવાને રેશમી પિતાંબર ધારણ કર્યું છે, પણ રેશમના કીડાને મારીને જે બનાવે છે એવું નહીં. ભગવાનના જે આયુધ છે, આભૂષણ છે, એ કોઈ બનાવતું નથી, એ બનતા નથી. કારણ કે ભગવાનના જે આયુધ છે, એના વસ્ત્રો છે, એ આપણી જેમ એક જીવ છે, એક શરીર છે, અને એ ક્યારેય મેલું થતું નથી, ભગવાનને ક્યારેય બદલવું પડતું નથી. તો કહે છે એ રેશમી વસ્ત્રથી સુશોભિત હતા અને ચારું સર્વાંગી, દેવતાઓએ એક હારે ઉપરથી નીચે જોઈ લીધા ભગવાનને, ભગવાનના બધા અંગ સુંદર છે. પણ છતાં કહે છે સુમુખમ, બધા અંગ સુંદર છે છતાં મુખ તો અતિ સુંદરાતી સુંદર છે. ભગવાન સુંદર છે પણ એમાં એનું મુખ સૌથી વધારે સુંદર લાગે છે. અને આ સંસારમાં તમે કોઈ પણ રૂપાળામાં રૂપાળી વ્યક્તિને જોવો પણ કાંઈક ખામી એમાં હોય. માની લો ઐશ્વર્યા રાય આપણને બહુ રૂપાળી લાગતી હોય, પણ કાંઈ એનું નાક મોટું હોય ને, કાંઈ કાન બરાબર ન હોય ને, કાંઈ એની હાઈટમાં ખામી હોય ને, શરીર કાંઈક ને કાંઈક ખામી સંસારના જીવોમાં હોય છે. ભગવાન જ એક એવા વ્યક્તિ છે જેમાં કોઈ કમી નથી, કોઈ કસર નથી. એક અકબરના દરબારમાં એક કવિ હતા, કવિ ગંગ. તો કવિ ગંગ વારંવાર કવિતાઓ રચના, અદ્ભુત કવિતાઓ બનાવતા અને કવિતાઓની રચના. તો એક વખત બાદશાહ કીધું કે આપણી બેગમ ઉપર કવિતા લખો ને. કવિ ગંગ કે એની ઉપર રહેવા દો. તો કે નાના, મારે મારી બેગમનું વર્ણન સાંભળો. બેગમ એટલે જાણો છો ને, બેગમ જેને કોઈ ગમ ન હોય, એમ. કારણ કે રાજાના પૈસે જલસા કરવાના, એને શું ગમ હોય, એનું નામ બેગમ. તો એ કવિ ગંગે કવિતા લખી કે શરીર તો બહુ સુંદર આપ્યું છે પણ નાક દિયો છછુંદર. શરીર બહુ સારું પણ નાક છછુંદર જેવું. અને ઓલી રાણીનો મગજ ગયો, મને આને આને મૃત્યુદંડની સજા આપો. રાજાને દુઃખ થયું કે આ કવિ વહી જાય, આવો કવિ પાછો ગોતશું ક્યાંથી, આને મૃત્યુદંડ આપો. રાજા કે મૃત્યુદંડ ન અપાય, આપણા દરબારનું રત્ન છે, એ કે એને નહીં આપો તો હું મરી જઈશ. અને આ ધમકી આવે એટલે તો ભાઈ બાદશાહ હોય શું થઈ ગયું, ત્યાં તો ભલ ભલા ઢીલા પડી જાય. રાજાને ગમ અને સજા આપવી પડી, આને હાથીના પગ નીચે કચરીને મારી નાખો. તો જેને મરતા મરતા છેલ્લું પદ રચ્યું, બાતન હાથી પાઈએ, બાતન હાથી પાય. ઘણી વાર મેં વાતો કરી કરીને રાજા પાસેથી હાથી ઇનામમાં મેળવો તો બાતન હાથી પાઈએ અને બાતન હાથી પાઈ અને આ વખતે વાત કરવાથી જ હાથીનો પગ મળ્યો. તો કહેવાનું છે કમી સંસારના જે શરીર બનાવ્યા છે ભગવાને એમાં ક્યાંક ને ક્યાંક કમી રહી જાય છે, કમી રહેવાની છે, પણ ભગવાનમાં કોઈ કમી નથી, સર્વાંગ સુંદર. અને તરત હવે દર્શન કરવાની વિધિ છે કે સૌથી પહેલા ભગવાનના ચરણોથી લઈ અને મુખનું દર્શન કરવું જોઈએ. હવે અહીંયા થયું છે, દેવતાઓ મુખ ઉપરથી દ્રષ્ટિ હટતી જ નથી. લખે છે મહામણી કિરીટેન ચ કેયુરાભ્યામ ભૂષિતામ. ભગવાને સુંદર મુકુટ ધારણ કર્યો છે ને મહામણી, જે મણી આ સંસારમાં ક્યારેય જોવામાં આવતા નથી. હવે આપણે હીરાનો ધંધો કરવી પણ હીરા કેવડા હોય આપણી પાસે, હાઈ ક્લાસ લઈને જોવી ખબર પડે આમાં જીરમ છે કે ના, સેમનામ તો દેખાય નહીં. ભગવાનના મુકુટમાં મોટા મોટા મણી, કોહિનૂર જોયો છે કોઈ નહીં ભાઈ, નહીં અંગ્રેજો લઈ ગયા ક્યાંથી દેખાય. એ કોહિનૂર કરતા એ મોટા મોટા મણીઓ, અને કેવા મણી, ચિંતામણી વૈદુર્ય મણી, આવા મણીઓ ભગવાનના મુકુટમાં લાગ્યા. હવે આના આપણે ખાલી નામ સાંભળીને સંતુષ્ટિ લેવાની, કારણ કે આ ક્યારેય દેખાય નહીં, અને જોવા હોય તો ભક્તિ કરો ધામમાં જાઓ રોજ જોવા મળશે, અને તમારે જોતો હોય ભગવાન આપશે તે. અને કેયુરાભ્યામ આભૂષણોથી સુસજ્જિત છે, કર્ણ આભરણ કાનમાં કુંડળ છે, અને કુંડળ કેવા છે જાણો છો, તો કે છે કર્ણ આભરણ કપોલ શ્રીમુખ અંબુજામ. ભગવાનના જે કાનમાં કુંડળ હતા તો ભગવાનના શરીરમાંથી જે પ્રકાશ નીકળતો હતો એ પ્રકાશ એ કુંડળ ઉપર પડતો હતો, અને એ કુંડળનું જે રિફ્લેક્શન આવતું હતું ભગવાનના મુખ ઉપર, અને એનાથી જે ભગવાનના મુખની સુંદરતા હતી, કે છે નિર્ભાત અત્યંત સુશોભિત મુખ હતું ભગવાનનું. અને ત્યાર પછી થોડાક નીચે આવ્યા, કાંચી કલાપ, ભગવાને બેલ્ટ બાંધ્યો હતો પણ સોનાનો બેલ્ટ હતો. અને કયું સોનું આપણું આ પૃથ્વી ઉપર છે એ નહીં, આ પૃથ્વી ઉપરનું સોનું જે છે એ સ્વર્ગમાં ધૂળ સમાન છે, આઈનું સોનું સ્વર્ગમાં ન હાલે. ભગવાને તો એના સ્પેશિયલ જે સોનું છે એ સુવર્ણનો બેલ્ટ બાંધ્યો હતો મોટો, હાથમાં કંકણ, વલય, હાર, પગમાં નુપુર અને ગળામાં કૌસ્તુભ મણિ, શ્રીવત્સનું ચિહ્ન, વનમાળા, આ બધું ધારણ કરેલું. હવે આખા શરીરનું એક સાથે વર્ણન, એક સાથે દર્શન કરી લીધું એક શ્લોકમાં. અને સાંભળો ભગવાનના પાર્ષદો આજુબાજુમાં આવ્યા હતા એ શું કરતા હતા, સુદર્શન, સુદર્શન ચક્ર આદિભી, મતલબ શંખ ચક્ર ગદા અને પદ્મ, જે ચાર વસ્તુ ભગવાન ધારણ કરે છે એ ચારે પોતાના સ્વરૂપમાં, હાથ પગ વાળું મનુષ્ય જેવા સ્વરૂપમાં ભગવાનની સેવા કરે છે. હવે આપણે ફોટો ખાલી જોયો ભગવાન વિષ્ણુ હાથમાં રાખીને ચક્ર બેઠા હોય એ એમ નથી રહેતા, એના ધામમાં જાય પછી ચક્રનું કઈ કામ નથી ત્યાં. એટલે એ ચક્ર મૂર્તિમાન સ્વરૂપમાં આવી, અને જેટલા આયુધ છે ભગવાનના એ બધા આયુધ ભગવાનની સેવામાં છે. અહીં લખ્યું છે મૂર્તિ મતભી સ્વ અસ્ત્રે ઉપાસિતામ, બધા અસ્ત્ર શસ્ત્ર મનુષ્યના રૂપમાં ભગવાનની સેવા કરતા હતા. અને દેવ પ્રવર સર્વ અમર ગણે, શ્રેષ્ઠ બ્રહ્માજીએ બધા દેવતાઓની સાથે સંપૂર્ણ અંગથી, જો ભગવાનને જયારે પ્રણામ કરવી ને તો પછી પડી જ જવાનું, એમાં એવું નહીં ગાલો આમ બહારથી હાથ જોડ લીધા. અને ઓલી જે ફેશન આવી છે ને પ્રણામ કરવાની, વાંછાત કલ્પતરુ V4, આ વૈષ્ણવની સિસ્ટમ છે. ટાઈમ ન હોય ને એટલે આમ ભગવાનને આમ દેખાડ દે, આમ પ્રણામ મારા લઈ લેજો, અંત સમય ભગવાને કે આવતો રહેજે. ઈવન લેવા ન આવે, નિપતિતા, ભગવાનને પૂરા શરીરથી પ્રણામ કરવા જોઈએ. પછી નીચે એનું જોયું ધૂળ પડી છે, ગંદુ છે, ભગવાન સામે છે, ભગવાનના વિગ્રહ છે, તરત પ્રણામ કરવા જોઈએ. અને પ્રણામ કરી અને વળી પાછી બ્રહ્માજીએ સ્તુતિ ચાલુ કરી. આ એક સ્તુતિ આપણે આ ત્રીજા દિવસે માંડ માંડ પૂરી કરી હતી. વળી બ્રહ્માજીએ ભગવાનને જોયા, પહેલા ભગવાનને જોયા વગર સ્તુતિ કરી, હવે ભગવાન પ્રકટ થઈ ગયા એની સ્તુતિ કરે છે. તો એ સ્તુતિને આવતીકાલે બિલકુલ સંક્ષિપ્તમાં સમજી, અને ત્યાર પછી સમુદ્ર મંથન. કાલે દેવતાઓ મંદાર પર્વત, ભગવાન આ લોકોને નીતિ શીખવશે, અને એ નીતિ શીખવી અને દેવતાને અસુરો મળી કેવી રીતે પર્વતને લાવવાના છે, અને કેવી રીતે એ બધા દેવતાઓના હાડક્યા ભાંગવાના છે, ભગવાન પાછા હરખા કરવાના છે, તો આવનારી જે કથાઓ છે એને આવતા સત્રમાં શ્રવણ કરીશું. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.